Bella per tu. अद्भुत पुरुषोत्तम प्रकाश ने कथा अनेमय महाराज के मोक्ष ना अनेक विध उपाय में छेल्लो उपाय छे। महाराजे अनंत जीवात्मा ने तारवा माटे विधविध उपायों कर्या, विधविध विचारों कर्या। महाराजे मन में विचार कर्यो कि मोटा मोटा समय उत्सव करावू, एमां मारा दर्शन थाय, जीवनी मुक्ति थाय। પછી વિચાર થયો કે એમાં કેટલાક લોકોને મેળ પડશે, અરે મારા દર્શન તો શું, મારા સંતના મારા ભક્તના દર્શન થાય, એની મુક્તિ થાય। મહારાજ પછી વિચાર કર્યો મોટા મોટા મંદિરો કરાવું, જેમાં જે પણ રીતે કોઈ સેવા કરશે એની મુક્તિ થાય। વિધ ઉપાયો કર્યા, પણ મહારાજ કે હજુ મારા મનમાં એમ લાગતું તું કાંઈક અધૂરું રહે છે, અધૂરું રહે છે, અધૂરું રહે છે। અને પછી મહારાજ કે મેં કર્યો આ છેલ્લો વિચાર, રહે અમારો છેલ્લો વિચાર છે આચાર્યના માધ્યમથી મહારાજ કે હજારો આત્મા તરશે। અને શ્રીજી મહારાજ એવો મહિમા કહી ગયા ને, એવો મહિમા પાછા મોટા મોટા સંતો ભક્તો સમજ્યા છે। આપણી બુદ્ધિ ક્યારેક આડે આવે ને ત્યારે એવા પ્રસંગોને યાદ કરવા, ક્યારેક ક્યારેક બુદ્ધિ આડે આવે, ક્યારેક ક્યારેક આપણી સંપત્તિ આડે આવે, ક્યારેક ક્યારેક આપણને આ લોકની મોટે પાડે આવે અને માણસને મૃત્યુ આવી જાય। આંખ તો છે જ, વ્યવસ્થિત જ છે, પણ મૃત્યુ પછી એને દ્રશ્ય દેખવા ન દે, એમ ક્યારેક ક્યારેક કોઈ પણ પ્રકારનું આપણા જીવનની અંદર મૃત્યુ આવે ને ત્યારે મોટા મોટા સંતો મોટા મોટા ભક્તોના પ્રસંગના માધ્યમથી મૃત્યુને ઉતારી નાખવા। તો વિચાર તો કરો, જે દિવસે શ્રીજી મહારાજ સ્વધામ સિધાવ્યા તે દિવસે આચાર્યની ઉંમર કેટલી હતી? આદે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મારી ઉંમર 22 વર્ષની હતી, રઘુરજી મારી ઉંમર ફક્ત 18 વર્ષની હતી। અને જે દિવસે ગાદ્ય બેસાડ્યા તે દિવસે તો અયોધ્યા પ્રસાદજી મારી ઉંમર 18 વર્ષની હતી, રઘુરજી મારી ઉંમર 14 વર્ષની હતી। અને એ વખતે શ્રીજી મહારાજે કીધું છે કે હે પરમહંસો, એ ભક્તજનો, તમારા મોક્ષને અર્થે કહીએ છીએ, અમે અમારા સ્થાને આચાર્યની સ્થાપના કરી છે, તમે તમારા મોક્ષને જો ઈચ્છતા હોવ તો બધા જ એમની આજ્ઞામાં વર્તજો, અશ્ય આજ્ઞામ વર્તિતવ્યમ બૌદ્ધિર્માં કેર મુને, અન્યથા યોસૌ ન મદ્યો ઇતિ ધ્રુવમ। એની આજ્ઞામ જે વર્તશે ને હું મારો માનીશ, એની આજ્ઞાની અંદર નહીં જે વર્તે એની બહાર જે જાશે ને મારો છે જ નહીં એમ હું માનીશ। અને એ વખતે તમે કલ્પના કરો, 79 વર્ષની જેની ઉંમર હતી એવા મુક્તાનું સમય હાથ જોડીને કીધું, કૃપાનાથ આપ જેમ કહો છો એમ જ અમે કરશું। બ્રહ્માંડોને ડોલાવી નાખે એવા ગોપાળાનંદ સ્વામી કે કૃપાનાથ આપની જેમ મરજી છે એમ જ કરશું। પણ ક્યારેક ક્યારેક શાસ્ત્રના અર્થને સ્વાર્થે કરીને ફેરવવામાં આવે છે। જતા જતા એ મહારાજે ગોપાળાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા, બે આચાર્યશ્રીને પોતાની પાસે બોલાવ્યા, અને મહારાજે બે આચાર્યશ્રીના કાંડા ગોપાળાનંદ સ્વામીના હાથમાં મૂકીને કીધું, સ્વામી અમારા બંને આચાર્યશ્રી ખૂબ નાના છે, માટે સ્વામી બંને આચાર્યશ્રી જેમ કહે એમ તમે તમામ ત્યાગી ગૃહી બધાને વર્તાવશો। લોકો અર્થને ફેરવો છે કે શ્રીજી મહારાજ એમ કહેતા ગયા કે બે આચાર્ય તમે પણ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં વર્તજો, તદ્દન વાત જૂઠાણા ભરી છે, સત્સંગીઓને ખોલજો। મહારાજ કે બંને આચાર્યશ્રી જેમ આજ્ઞા કરશે એમ સ્વામી તમે બધાને વર્તાવશો એમ ગોપાળાનંદ સ્વામી કીધું છે, ભલે કૃપાનાથ। અને આ વાત જો એમ ન હોય તો સુરતનો ઇતિહાસ ક્રોસ થશે, બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે। મહારાજ ધામમાં સીધાવ્યા પછી સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શાંતાનંદ સ્વામી વગેરે વગેરે મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો અને આદ્ય આચાર્ય શ્રી રઘુરજી મહારાજ સુરત પધાર્યા છે। અર્ધેશ્વર કોટવાળને ગોપાળાનંદ સ્વામીનો બહુ મહિમા હતો, કારણ કે સ્વામી સાધુ એવા હતા, મહાવિભૂતિ પુરુષ હતા, સ્વામીનો બહુ મહિમા। પછી તો રોજ રોજ સભા થાય, સભામાં અર્ધેશ્વર આવે, સ્વામીને દંડવટ કરે અને રઘુરજી મહારાજને એમને પગે લાગે। આ બે ચાર દાડા થયું એટલે નિત્યાનંદ સ્વામીથી રહેવાયું નહીં. સિદ્ધાંતવાદી પુરુષ સહન ન કરી શકે, નિત્યાનંદ સ્વામીથી રહેવાયું નહીં. ઉતારા ઉપર ગોપાળાનંદ સ્વામી કેવડા મોટા સાધુ હતા. મારું હૃદય એમ કહે છે કે નિત્યાનંદ સ્વામી આજ પહેલા કદાચ ક્યારેય પણ સ્વામીને સામે એક શબ્દ નહીં ઉચ્ચાર્યો હોય. અને તે દાડે એમ કીધું કે સ્વામી, નથી લાગતું કે આ સિદ્ધાંત તૂટી રહ્યો છે, આપને દંડવટ કરે છે અને રઘુજી મારને એમને પગે લાગે છે. સ્વામી કહે, સ્વામી હું જાણું છું, પણ રાજનો મોટો માણસ છે એને સીધે સીધું જો કહીએ તો હા ન પડે. હું એ જ ઉપાયમાં છું કે આને કેમ કરીને હું સમજાવી શકું, કારણ કે ગોપાળાનંદ સ્વામીની વાત શું કરવાની. જો કે બંને સંતો ભવિષ્યને જાણતા હશે, કદાચ સ્વામી ચિંતા નહીં કરશો. પણ બીજે દિવસે ઘટના ઘટી, સભાની અંદર બધા જ બેઠા છે. અર્ધેશ્વરજી આવ્યા, નિત્યના ક્રમ પ્રમાણે સ્વામીને દંડવત પ્રણામ કર્યા, રઘુજી મારને એમને પગે લાગી અને પછી સભામાં આસન સ્વીકાર્યું. અને એ જ વખતે ગોપાળાનંદ સ્વામીની બાજુમાં બેઠેલા શાંતાનંદ સ્વામી સમાધિ નિષ્ઠ સાધુ ગોપાળાનંદ સ્વામીએ ચપટી વગાડીને સમાધિ કરાવી, સીધા સમાધિમાં ગયા. બધાના મનમાં એમ કે હમણાં સ્વામી ઊભા થાય, પણ કલાક, બે કલાક, પાંચ કલાક. બધાએ સભામાં કીધું કે સ્વામી શાંતાનંદ સ્વામીને શું થઈ ગયું? સ્વામી કે સમાધિ થઈ ગઈ. એક કામ કરો ને, એક ઓરડા મૂકી દો ને. એક ઓરડા મૂક્યા, પણ એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ સુધી સમાધિ ન ઉતરી. આ અર્ધેશ્વર મોટું માણસ, મોટાની જવાબદારી જાજી આવે. એટલે ત્રીજે દિવસે પછી અર્ધેશ્વર કોટવાળથી ન રહેવાનો, સ્વામીને કહે છે કે સ્વામી શાંતાનંદ સ્વામી ધામમાં ગયા છે, સમાધિ થઈ છે. અને સ્વામી જો ધામમાં ગયો તો આજ્ઞા કરો તો અગ્નિ સંસ્કાર કરાવી, અને જો સમાધિમાં ગયા પાછા લાવો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું છે કે ધામમાં તો નથી ગયા, સમાધિમાં જ ગયા છે. એક કામ કરો, સભામાં લઈ આવો. સ્વામીને બે ચાર જણા ઊંચકી સભામાં લાવ્યા. અને પછી ગોપાળાનંદ સ્વામી કહ્યું છે, શાંતાનંદ ઉભા થાવ, ન થયા. બીજી વાર કીધું તોય ન થયા, ત્રીજી વાર કીધું તોય ન થયા. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, અર્ધેશ્વરજી શાંતાનંદ સ્વામી ગયા છે તો સમાધિમાં, પણ હવે એને પાછા લવાય મારી કેપેસિટીની વાત રહેવા પામી નથી. કોઈ જો મોટા પુરુષ હોય અને એ જો આની અંદર પ્રેરણા કરે તો પાછા આવે, નહીંતર હવે શાંતાનંદ સ્વામી પાછા આવી પોઝિશન નથી. અર્ધેશ્વર કહે છે કે સ્વામી તમે શું વાત કરો છો, તમારી મોટપણું જાણું છું સ્વામી, તમારથી આ બ્રહ્માંડમાં એક ભગવાન સ્વામિનારાયણને છોડીને કોઈની મહત્તા ન હોય એમ સ્વામી. સ્વામી તમથી કોઈ મોટું નથી. અને મહારાજ તો સ્વધામ સીધા આવ્યા. અને એ વખતે ગોપાળાનંદ સ્વામીના મોઢામાં શબ્દ નીકળે, અર્ધેશ્વર તમારી કઈક ભૂલ થાય છે, અમારા કરતા તો ભગવાન શ્રી હરિને સ્થાને બિરાજતા આચાર્ય શ્રી રઘુજી મહારાજ બહુ મહાન છે. જો મહારાજ શ્રી કૃપા દ્રષ્ટિ કરે તો સમાધિમાં પાછા આવે. ભક્તો, કોઈને વાત કદાચ ન મનાય, ખોટી ગાંઠો વળી ગઈ હોય તો વાજ્યો અક્ષરાનંદ સ્વામીની વાતો. અને અર્ધેશ્વરે પછી સ્વામી કહે, તમે મહારાશ્રીની વિનંતી કરો, પ્રાર્થના કરો, મહારાશ્રી જો લાવે તો જ આવે. અને અર્ધેશ્વર કોટવાળે પછી આચાર્ય શ્રી ગુરુજી મહારાજને પ્રાર્થના કરી કીધું, કૃપાનાથ શાંતાનંદ સ્વામીને સમાધિમાંથી પાછા લાવો. એ વખતે એક પણ શબ્દ બોલ્યા સિવાય રઘુજી મહારાજ હાથનો ઈશારો ખાલી કર્યો, શાંતાનંદ સ્વામી ઊભા થાઓ. અને શાંતાનંદ સ્વામી સમાધિમાંથી પાછા આવી અને દેહમાં શુદ્ધિમાં આવ્યા. અર્ધેશ્વરના તો ભેજામાં વાત ઉતરી નહીં. અર્ધેશ્વરના મનમાં વિચાર થવા માંડ્યો, આ શું કહેવાય એમ. રઘુજી મહારાજ ગોપાળાનંદ સ્વામીને સમાધિમાંથી પાછા ન લાવી શકે, અને રઘુજી મહારાજ પાછા લાવ્યા. ગોપાળાનંદ સ્વામીના મનમાં તો હજી આને આટી નીકળી નથી એમ, હજી આને આટી નીકળી નથી. અને એ જ વખતે ગોપાળાનંદ સ્વામી તો મહાસમર્થ સંત, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચૂરી એવા વિરલ વિભૂતિ સંત. શાંતાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, શાંતાનંદ તમે જયારે સમાધિમાં ગયા ત્યારે તમે શું જોયું? તેમને જોયા હતા બધાને? શાંતાનંદ સ્વામી કે હા સ્વામી, અમે સમાધિમાં ગયા, તમને જોયા હતા, આપ મહારાજની સેવામાં હતા, અને મહારાજ સુવર્ણના સિંહાસન પર બિરાજમાન હતા, અને મહારાજના ખોળામાં અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુજી મહારાજ બે મસ્તક નાખીને સૂતા હતા, આવું મેં સમાધિમાં જોયું એમ. ત્યારે ગોપાળાનંદ સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા, અર્ધેશ્વર સંભળાવું તમને, આ વાત તમે સાંભળી? યાદ રાખજો અર્દેશર, તમે જો મોક્ષને ઈચ્છતા હોવ તો તમને અમારો જરૂર મહિમા છે, પરંતુ ભગવાન શ્રી અને સ્થાને બિરાજમાન આચાર્ય શ્રી એનો ભગવાન સ્વામિનારાયણ પછી તર સ્ટેપ છે. માટે જે કોઈ પોતાના મોક્ષને ઈચ્છતા અર્દેશરજી, એને ગમે તેવા શ્રેષ્ઠ સાધુ હોય, બ્રહ્મનિષ્ઠ હોય, સમાધિનિષ્ઠ હોય, પોસાય તેટલી ઊંચાઈને પામેલા હોય, પરંતુ પોતાને મોક્ષને જો ઈચ્છતા હોય તો એને આચાર્ય શ્રી કરતા ક્યારેય મોટા ન સમજે, એ જ મોક્ષનો અધિકારી થશે. જ્ઞાને કરીને વૃદ્ધ હોય કે વયોય કરીને વૃદ્ધ હોય, સાધને કરીને સિદ્ધ સ્થિતિને પામેલા હોય, જે વાત ભગવાન સ્વામિનારાયણ દેશ વિભાગના લેખમાં પણ લખી મહારાજ કે પોતાના મોક્ષને જીચતો એ વ્યક્તિ ક્યારેય પણ અમારા સ્થાપિત બે આચાર્ય કરતા ક્યારેય પણ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, તપવૃદ્ધ, સાધને કરીને સિદ્ધ સ્થિતિને પામેલા પુરુષને પણ પોતાને મોક્ષને ઈચ્છતા હોય તો બે આચાર્યનું શરણ છોડીને કોઈનું શરણ સ્વીકારશો નહીં, અને બે આચાર્યના શરણને છોડીને અન્યનું શરણ જે સ્વીકારશે એના મોક્ષમાં બહુ ફેર પડી જશે. આમ શ્રીજી મહારાજે સ્વયં દેશ વિભાગના લેખની અંદર લખાવ્યું છે. એટલે ભગવાનના ભક્તો, જો કે સંતોનો બહુ મોટો મહિમા છે, હું જરાય ગૌણ કરવા માંગતો નથી, બહુ મોટો મહિમા છે. કારણ કે સાધુનો મહિમા ગૌણ કરીએ ને તો મુમુક્ષના આત્માથી સદાચાર વિદાય લઈ લે. કારણ કે સાધુનું સ્થાન માનું સ્થાન છે, જીવને ધોઈને હરખો કરીને ભગવાનને વહાલો થયો કરી દે છે. એટલે સાધુનો બહુ મોટો મહિમા છે, પણ બાપનું સ્થાન એ આચાર્યની પાસે છે. બાપનું સ્થાન આચાર્યની પાસે છે, માટે આચાર્યનું જે લેવલ છે બહુ ઊંચાઈવાળું છે, ત્યાર પછી સંતનું લેવલ છે. આ વાત કોઈ દી ભૂલવી નહીં, તો ક્યારેક અતિ આવેગમાં આવી અને આપણે આચાર્ય મહારાજ કરતા પણ સંતને અધિક સમજી બેસી તો એ સ્થિતિ ખોટી છે. માટે ભગવાનના ભક્તો, અને એટલા માટે જો કે આજકાલ ભક્તો આ વાતને બહુ સમજતા થયા છે, ને તો પોઝિશન અમને ખબર છે. આ સંપ્રદાયની એવી પોઝિશન હતી, કોણ આચાર્ય, કોણ આચાર્ય. ગુરુ પૂનમ જેવો ગુરુ પૂનમનો દિવસ હોય અને સભા મંડપમાં પૂજન થતું હોય તો 500 માણસ પૂજન કરવાનો છે. અમારી સગી આંખે જોયેલો અહેવાલ તમને કહું છું, ત્યારે પેટમાં બહુ બળતરા થાય, અંતર બળતું તું કહો. શ્રીજી મહારાજ આચાર્ય પદની આ ગરિમા સ્થાપી અને આજે આ લેવલ, સૌ પોતપોતાના જે જ્ઞાન ગુરુ છે, જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું, સૌ એનું પૂજન કરવા માટે જાય છે, પણ જેનું પૂજન કરવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ કરીને ગયા છે એને દુનિયા ભૂલી ગઈ છે. હૃદય વલોવાતું હતું, મહારાજ એવો દિવસ નહીં આવે કે બધાના હૃદયમાં સૂઝબૂઝ આવે, બધાને સત્ય વાત સમજાય અને બધાને ખબર પડે કે પ્રથમ પૂજનીય સ્થાન કોનું છે, ગુરુ પૂનમને દિવસે કોનું પૂજન હોવું જોઈએ. કારણ કે જ્ઞાન ગમે તેટલું પ્રાપ્ત થયું, પરંતુ જ્યાં સુધી દીક્ષા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શિક્ષાપત્રના 41મા શ્લોક પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની પૂજા કરવા માટે હું અધિકારી નથી બનતો, તો અધિકાર મને જેણે આપ્યો છે, મારા ગુરુ છે, જેણે મને બીજો જન્મ આપ્યો આધ્યાત્મિક, એને સમાજ ભૂલી રહ્યો છે. પણ ભક્તો, ધીમે 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 કરતા એવા દિવસો આવવા માંડ્યા, અને આજ ગુરુ પૂનમના દિવસે લાખો લોકો જ્યારે ગુરુ પૂજન કરવા માટે ઉમટે છે વડતાલમાં, ત્યારે હૃદય ખરેખર બહુ આનંદિત થાય, ઘણો આનંદ થાય છે, ઘણો આનંદ. વડતાલમાં પહેલાં તો સભા મંડપમાં પૂજન થતું હતું, પછીથી ત્યાં જે બંગલો છે એમાં પૂજન થવા માંડ્યું. પણ પૂજનમાં એ વખતે બંગલે પૂજન થયું ત્યારે 5-7 હજાર હરિભક્તો હતા, એમાં બરાબર વરસાદ આવ્યો, થોડાક ભક્તો ભીંજાયા. ત્યારે અમારા મનમાં એક વિચાર થયો કે ખરેખર ગુરુ પૂનમ જેવો પવિત્ર દિવસ હોય, બીજા લોકો બની બેઠેલા ગુરુની પાસે જાય ને તો એની બધી વ્યવસ્થા હોય, અહીંયા વ્યવસ્થા આપણી કમ છે. અને ભક્તો, પછી પ્રથમવાર અહીંથી અમે કીધું, તમે બધું છોડો, અહીંથી મંડપ મોકલી આપી, મંડપ નાખો. પહેલાં તો આના કાનીથી મંડપની કાંઈ જરૂર નથી, પણ પહેલી ફેરી તાડપત્રનો મંડપ નખાયો. અને એ વખતે સરદારથી એ બધું રાજકોટથી મોકલ્યું, પણ સરદાર થ્રુ મોકલ્યું, તમે ખર્ચની ચિંતા છોડો, બધું ચૂકવશું. અને ભક્તો, એ મંડપ નખાયો, સુંદર રીતે જ્યારે ગુરુ પૂનમનો મહોત્સવ ઉજવાયો, પછી ભક્તોના મનમાં એમ તાલાવેલી જાય કે નહીં, ગુરુ પૂનમનો ઉત્સવ તો આવો જ હોવો જોઈએ. અને પછી તો ભક્તો રાહ મીડા જોવા હોય, ક્યારે ગુરુ પૂનમ આવે, ક્યારે ગુરુ પૂનમ આવે. ખરેખર ભક્તો આ સ્થિતિ છે. યાદ રાખજો, હું કોઈ પણ સંતને ગૌણ કરવા માંગતો નથી, નહીતર વાત એવી આવીને ઉભી રહે. આચાર્ય પદની ગરિમા જ એવી છે, એની તમે ગરિમા જ્યારે કહેવા માંડો ને ત્યારે એમ લાગે કે જાણે આ સાધુની ઉપર કાતર મૂકી રહ્યા, સાધુનો મહિમા ઘટાડી રહ્યા. લહેશ માત્ર ઘટાડવા મારો આશય પણ નથી, પણ જે ગરિમા છે એ તો છે જ ને, એમ જે છે એ તો છે જ. અને ભક્તો જો ન હોત ને તો આ દુનિયા એની પાછળ ગાંડી ન થઈ હોત. માટે આજ જે મહિમા આવ્યો છે એવો જ મહિમા સદૈવને માટે સમજો. ગુરુ પૂનમના દિવસે બહુ સત્ય કહું છું, તમારા જ્ઞાન ગુરુનું પૂજન કરવાનો સંકલ્પ તમે કરજો, પણ પ્રથમ જેમણે તમને ભગવાન શ્રી હરિના શરણાગત તરીકે બીજો જન્મ આપ્યો છે, ગુરુનું પૂજન પહેલું કરજો. એ પૂજન જો તમે ચૂકશો તો સંપ્રદાયનો સિદ્ધાંત તમે ચૂકી ગયા છો. એને મૂકીને તમે સીધા જ્ઞાન ગુરુનું પૂજન જો કરશો તો સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત ચૂક્યા છે. માટે આવી ઘટના જીવનમાં ક્યારેય ન ઘટે એવું સદૈવને માટે ભગવાનના ભક્તો, ગમે તેવા અતિશોક્તિને અંતે પણ આચાર્ય શ્રી લેશ માત્ર ગૌણ થાય એવું થવું જ ન જોઈએ. અને ભક્તો, આપણા હૃદયમાં એવી ખુમારી હોવી જોઈએ, બહુ સાચું કહું છું. અને ભક્તો, આ સ્ટેજ ઉપર બેઠા છે ને એને એવું જ પાયું છે, ભલે એને આપણે મોક્ષના પથ ઉપર ચડાવતા હોય, રસ્તા બતાવતા હોય એટલે ખૂબ મહિમા હોય, પણ એટલું જરૂર પાયું છે અમારા કરતા આચાર્ય મહારાજ મહાન છે એવું એક એકના હૃદયમાં પાયું છે. અને ભક્તો, આપણને મહિમા છે કેમ એ સીધે સીધી ખબર નહીં પડે, પણ આપણા નીચે સેવાયેલા સમાજને જ્યારે જોશું ત્યારે ખબર પડે કે આપણે વસ્તુ શું કરી છે એમ. અને એ જ મહારાજની મોટા મોટી સેવા છે. સંપ્રદાયનું એકીકરણ પણ રહેશે, સંપ્રદાયના સિદ્ધાંતો બચશે, અને સંપ્રદાયના સિદ્ધાંતો બચશે તો ભલે 1920 પણ થયું છે સંપ્રદાયમાં, પણ સિદ્ધાંત જો સજૂતો હશે, સિદ્ધાંત જો સજૂતો હશે તો ક્યારેક પરમ પૂજ્ય આચાર્યમારના સ્થાને એવી વિરલ વિભૂતિ એવું કાર્ય કરવા માટે બેડું ઝડપશે, એની સાથે સંતો ભક્તો સમુદાય ભળશે તો સંપ્રદાયનું ઉત્થાન કરી નાખશે. અને તમને નથી લાગતું એ દિવસો આવી ગયા હોય? ભગવાન સ્વામિનારાયણે આચાર્ય મહારાજ અને લાલજી મહારાજને મહાવિભૂતિ પુરુષ મોકલ્યા છે, નથી લાગતો એ દિવસો આવી ગયા સંપદાનું ઉત્થાન કરવાના? પણ સિદ્ધાંત હોય તો ઉત્થાન કરીએ. તમને સામાન્ય દ્રષ્ટાંત આપું તો સમજાય, કોઈને ગમે તેટલી નુકસાની કદાચ ગઈ હોય અને 200 વીઘા જમીન પાસે હોય, નુકસાની ગઈ અને નુકસાનની અંદર માથે દેવું થઈ ચૂક્યું છે, પણ જમીન સજોતી રહી ગઈ છે, વેચી નથી, ભલે માથે દેવાદાર છે, દુનિયા લોકો કહે છે કે આની માથે 10 લાખ ને 15 લાખ દેવું થઈ ગયું છે, પણ ઉપરા ઉપર 2 વર્ષ ને 3 વર્ષ હારા થાય તો નથી લાગતું કે દેવું ચૂકવાઈ જાય. પણ જમીન જ વેચાઈ જાય તો, હે, જમીન જ વેચાઈ જાય તો પછી ક્યાંથી ભરપાઈ થાય? એમ સિદ્ધાંત હશે તો બધું જ છે, સિદ્ધાંત નથી તો યાદ રાખજો. અને હું તો એમ કહ્યું, વેવલાય પણ ન કરવી, કોઈની સારી વાત સાંભળીને દોટાદોટ ન કરવી, એક જ હૃદયનો ઠેરાવ હોવો જોઈએ. બાકી ભક્તો, મીઠી મીઠી વાત તો દુનિયામાં ઘણી જગ્યાએ થશે, હું તો એમ કહું, ઉપાસનાને બીજે કરીને પણ ક્યારેય સિદ્ધાંતની બહાર પગ નહીં મૂકશો. ઉપાસનાની પોસાય તેવી વાત થતી હોય, ખરો ઉપાસક હોય એ ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંતની બહાર પગ ન મૂકાય. ભલા માણસો સિદ્ધાંતને તોડી ફોડી નાખીને બહાર નીકળીને ઉપાસનાની વાત કરે, યાદ રાખજો સમાજ છેતરાઈ રહ્યો છે. માટે ડાહ્યા બની, ઉપાસના સર્વોપરી હોય, આજ્ઞા સર્વોપરી હોય, સિદ્ધાંત સર્વોપરી સમાયેલો હોય. ભગવાનના ભક્તો, એમાં ખૂબ પ્રેમ કરજો. એવા સંતો હોય, એવા ભગવાનના ભક્તો હોય, સર્વ જગ્યાએ ખૂબ પ્રેમ કરજો, મોક્ષમાં ક્યારેય ભૂલું નહીં પડાય. અદ્ભુત વાત પુરુષોત્તમ પ્રકાશમાં આવી છે. હવે આપણે, કારણ કે મને મોકો મળ્યો, ભલા માણા આ જગતમાં રીતિ છે, હારો બેસ્ટમેન હોય અને મોકો મળે પછી 4 ને 6 મારવાનું મૂકે અને જેવો જોઈએ એવો બોલ આવે અને પછી એમને ઊભો રહે એને બેસ્ટમેન કહેવાય? નહીં તમારા મનમાં થશે સ્વામી વળી વચનામૃતની અંદર આ બધું ક્યાં લીધું, પણ અમને એમ લાગ્યું કે બરાબર બોલ આવી રહ્યો છે મોકે, એટલે ફટકારી દીધો. અને બહુ હરખું રમે ને તો રમનારને તો મજા આવે, જોનારને મજા આવે. ઠગુક 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 કરે એક રન, આમ તેમ દોડે, આમ તેમ દોડે દોડે કઈ કઈ પૂરું થાય. એ તો 4 ને 6 લાગતું હોય. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, બહુ સત્ય કહું છું, એક દિવસ આ સંપ્રદાયને એવો આવવાનો એક સૂત્રધાર પણ આ સંપ્રદાયમાં સર્જાઈ જશે. દુનિયાને ભલે પોસાયતી કેવું હોય કે દુનિયા જોતી રહેવાની, જગત જોતું રહેવાનું, અને આપણે આપણે મેચ જીતીને દેખાડવાના છે. દુનિયા ભલે જોતી રહેતી, એ સમય આવશે જીતી જવાને છે. માટે ફિકર નહીં કરતા, ચિંતા નહીં કરતા, મોજમાં રહેજો, મસ્તીમાં રહેજો, હરિનું ભજન કરતા રહેજો, ઉપાસનાને દ્રઢ કરતા રહેજો, મારીની આજ્ઞા પાળતા રહેજો, સિદ્ધાંતને અનુસરતા રહેજો, અને સદૈવને માટે આ સંપ્રદાયમાં દાસ બનીને જીવન જીવનની આદત પાડતા રહેજો. કોની તાકાત છે આપણને અટકાવી શકે? એટલે અદ્ભુત વચનામૃત હવે આપણે સાંભળવું છે. પ્રથમનું 36મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષવદી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના ઝાડ હેઠે ઓટા પર ઢોલિયો ઢળાઈને બિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠના વિશે ધોળા અને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા અને કરણીકારના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા અને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા બિરાજમાન હતા અને પોતાના મુખારુની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેણે સંસાર મૂક્યો, ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિને અસત પદાર્થમાં પ્રીતિ રહે છે, તેને કેવો જાણવો? જોરદાર વાત મહારાજ કરે છે. જોકે મારીની વાત કોઈ મોડી હોય જ નહીં, સમજાણું ને, કે બંદૂકડી ન ફૂટતી હોય. શ્રીજી મહારાજ તોપ જ ફોડી, અને તોપો ફોડ્યા વિના કારણ ટળે એવું ક્યાં હતું? કહો, તોડી નાખ્યા અબજો આત્માના કારણ શરીરને તોડી નાખ્યા, અક્ષરધામ સુધી પહોંચાડી દીધા. મહારાજ કેટલી સરસ વાત કહે. મહારાજ કે જેને સંસાર મૂક્યો અને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપીને અસત પદાર્થમાં પ્રીતિ રહે છે, તેને કેવો જાણવો? સંસાર મૂક્યો. જોકે વચનામૃત તમારે કંઈ સાંભળવાનું છે નહીં, અમારું છે, પણ તમતાર તમને મૂકશું નહીં આમાં. હા, નહીં તો પાછું એમ થાય કે આપણે હું આ તો સ્વામી ઉપરી ગયું. મહારાજ કે જેને સંસાર મૂક્યો અને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપીને અસત પદાર્થમાં પ્રીતિ રહ્યા છે. ભગવાન વિના અસત પદાર્થ, ભક્તો અસત કોને કહેવાય ખબર છે? જેમાં ભગવાનનો સંબંધ ન હોય બધા અસત પદાર્થ છે. અને જે પદાર્થની અંદર આશક્તિ થાય, જેમાં મન ખેંચાય ને ત્યારે પ્રભુથી આઘુત હોય, બધા અસત પદાર્થો છે. પદાર્થના જોગથી ભગવાનથી જે દૂર લે, બધા અસત પદાર્થો. જેના માધ્યમથી ભગવાનથી દૂર થવાય, એ બધા અસત પદાર્થો છે. મહારાજ કે તેને કેવો જાણવો? ભગવાનને છોડી અન્ય પદાર્થમાં પ્રીતિ કરે ને કેવો જાણવો? જોકે પદાર્થથી જ આદિ હાલે છે, પદાર્થની જરૂર તો પડે છે, પણ મહારાજ પાછા બહુ મોટા ભગવાન હતા ને, એ બધી એને ખબર જ હતી. હું જો એટલે બધું લખતા ગયા પાછા, તમતાર એટલા કપડાં રાખજો, ત્યાં હું છે અસત પદાર્થમાં મેં તમને નહીં ગણી, 11 વસ્ત્ર રાખજો. જરૂર પડે તો ક્યારેક હોય નહીં, જરૂર પડે હોય રાખજો, અસત પદાર્થમાં મેં નહીં ગણીએ. તમને જરૂર પડે પુસ્તકની રાખજો, અમે અસત પદાર્થમાં નહીં ગણીએ. તમને નોટની પેનની જરૂર પડે રાખજો, અસત પદાર્થમાં નહીં ગણીએ. તમે કાતર જરૂર પડે તો કાતર રાખજો, અસત પદાર્થમાં નહીં ગણીએ. તમે તુંબડું પથ્થર રાખજો, એને અસત પદાર્થમાં નહીં ગણીએ, પણ બધું અમે કીધું એટલું રાખજો, એથી વધારે રાખશું. બહાર ગયા તો અસત પદાર્થ, ત્યાં સુધી તમને બંધન નહીં કરે. આટલું તમે રાખશો ત્યાં સુધી બંધનનું કારણ બનશે નહીં. આની બહાર જો તમે નીકળશો તો એ અસત પદાર્થ બની જશે. મહારાજ કેટલી સરસ વાત કહે. જોકે જીવ છે ને, યાદ રાખજો, આ જગતના પદાર્થ જેવા છે. માળો ચોટી જ જાય, ચોટી જ જાય, ચોટી જ જાય. ને તો જે દાડે સંસાર છોડ્યો તે દાડો છોટો હાટું છોડ્યો તો તોડવા હાટું છોડ્યો હતો. સંસાર છોડ્યો એને ચોટવા હાટું છોડ્યો હતો કે તોડવા હાટું છોડ્યો હતો? તોડવા હાટું છોડ્યો હતો. પણ આ જગત એવું ગુંદર્યું છે ને, પદાર્થ એવા ગુંદરે પાછો ચોટી જાય. કહો, દાદા ગુરુ કહેતા અમારે કટગુંદીન ઠળિયા જેવો આ સમાજ છે અને આ લોક છે, કટગુંદીન ઠળિયા જેવો. આમ દબાવે ને એટલે એમાંથી બીઓ બહાર નીકળ્યું, ભારે ચીકણું હોય, આંગળી ચોંટી જાય. આમ આમ તર છોડે ને, બહુ મહેનત કરે ને તે ત્યાંથી ઉખડીને કોણિયા છોટે. ત્યાંથી તમે ઉખેડો ને તો પેન્ટ પહેર્યું ને પેન્ટે છોટે, ચોવણી ને ચોવણીએ છોટે, પણ હેઠું તો પડે જ નહીં. એવા જગતના પદાર્થો છે. અને ભગવાનના ભક્તો, જગતના પદાર્થ એવા છે માટે તમને અનેક ઇતિહાસો જોવા મળશે કે નાશવંત પદાર્થના માધ્યમથી અનંત કરોડો બ્રહ્માંડના માલિક રાજી થાય એવો પ્રસંગ મળ્યો હોય, એવો મોકો મળ્યો હોય તો અનેક લોકો રાજી નથી કરી ગયા. બોલો, નાશવંત પદાર્થથી ભગવાન રાજી થઈ જાય તો એ નથી કરી શક્યા. પેલા નાગજી મહારાજનો ઇતિહાસ છે નહીં, ગાધડકાવાળા ભગવાન સ્વામિનારાયણ કે મહારાજ કે દાડે પધરામે આવું, મહારાજ કે આવશું. અરે મહારાજ પણ કે દાડા, અમારે ગરીબ માણે તો નથી આવવું, મહારાજ કે આવશું. પેશલ ગયા, બોલો આગળથી સમાચાર મોકલાવ્યા, અમે આવીએ છીએ. નાગજી મહારાજ હામી આવ્યા. મહારાજ કે, નાગજી મહારાજ કેટલા ઘર છે? આજ તો આવ્યા. નાગજી મહારાજના મનમાંથી, મેં તો તમને એકલા કીધું તું, તમે તો આખો કાફલો લઈને મને વિચારથી આવ્યા. આખો કાફલો લઈને આવ્યા છે, બધાની ઘેર લઈ જાય તો કાંઈ નહીં, કાંઈ તો દૂધ પાણી કરાવવા પડે કે ન કરાવવા પડે, આ તો જબરો ખર્ચો થાય. નાગજી મહારાજ કે, હજી તો ઘર મહારાજ બહુ દૂર છે. વળી થોડુંક આલીન મહારાજ પૂછ્યું, નાગજી મહારાજ કેટલે ઘર છે? મહારાજ હજી તો બહુ દૂર છે. એમ કરતા કરતા હામો છોડાવી ગયો ગામનો. મહારાજ કે, નાગજી મહારાજ હવે કેટલે ઘર દૂર છે? મહારાજ કે, મહારાજ ઘર તો બહુ પાછળ રહી ગયું. કે મહારાજ કે, સદૈવ પાછળના પાછળ રહ્યા. તમે વિચારો, અનંત કરોડ બ્રહ્માંડના માલિક આવ્યા તો ઘેરે પધરામણી ન કરાવી શક્યા. કોણે ન કરાવવા દીધી? કોણે પધરામણી ન કરાવવા દીધી? અસત પદાર્થે, લોભ મને અસત પદાર્થ, અસત પદાર્થે પધરાવણી કરાવવાનો. અરે સંપ્રદાયનો બહુ ભવ્ય ઇતિહાસ છે. અમદાવાદ દેશની અંદર શ્રીજી મહારાજ એક ભક્તને ધામમાં તેડી ગયા. ગરાસિયા નારુજીભાઈ હતા, મહારાજને ધામમાં તેડી ગયા બામણ ગામના. પછી દિવ્ય અક્ષરધામને જઈને બહુ રાજી થયા. અને ત્યાં એને જોયું ને તો મોટી પંક્તિ પડેલી સંતોની, હરિભક્તોની, જમણવારની. નારુજીભાઈને મનમાંથી મળ્યા તો ગરડામ પંક્તિ પડતી એવી પડી, કામ થઈ ગયું. અને મહારાજે નારુજીભાઈને દાદા ખાચર અને ઝીણાભાઈ જમવા બેઠા તેની વચ્ચે બેહાર્યા. અને પછી સ્વયં મહારાજ પીરસવા નીકળ્યા. નારુજીભાઈના મનમાંથી કામ થઈ ગયું. પણ મહારાજ આ બાજુથી પીરસતા પીરસતા નીકળ્યા, દાદા ખાચર સુધી પહોંચ્યા અને તે પીરસવાની વસ્તુ પૂરી થઈ ગઈ. પછી મહારાજ બીજી બાજુથી આવ્યા, પીરસતા પીરસતા ઝીણાભાઈ સુધી આવ્યા અને તે વસ્તુ પૂરી થઈ ગઈ. એમ જ્યારે પણ નીકળે ને તે ન્યા પોગે અને વસ્તુ પૂરી થઈ જાય. પછી મહારાજ કે, અરે કરી દો શરૂ. નારુજીભાઈ કે, પણ મહારાજ આ થાળીમાં કાંઈ નથી આવ્યું. મહારાજ મને કાંઈ નહીં. મહારાજ કે, ના ના તમને કાંઈ અમને ઈચ્છા નથી. અરે પણ મહારાજ કાંઈ વાઘ ગુનો? મહારાજ કે, તમને દેખાય તમારો વાઘ ગુનો દેખાય? મહારાજ કે, તમે ગામના ગરાસિયા હતા, આખો ગામના માલિક તમે હતા, કોઈ દી તમારી ઘેરે અમે એઠો હાથ કર્યો છે? અમારા સાધુ કે અમારે હરિભગતે કોઈ અઠો હાથ કર્યો હશે? કોઈ દી કોઈને જમાડ્યા? મહારાજને કે, મહારાજ જમાડ્યા નથી. મહારાજ કે, ન્યા નથી જમાડ્યા ત્યાં ક્યાંથી મેં તમને જમાડીએ? મહારાજ કે, મૃત્યુલોકમાં તમે જે કરો એ મળે. અને હું ઘણી વાર કહું છું ભક્તો, મૃત્યુલોક છે ને બહુ શ્રેષ્ઠ છે. મૃત્યુલોક દુનિયાને ભલે ખરાબ લાગતો પોહાય એમ કે, પણ હું તો એમ કહું, મૃત્યુલોક તો મુક્ત બનાવવાની ફેક્ટરી છે. ફેક્ટરી હું કહું તમે, મુક્ત બનાવવાની ફેક્ટરી આ મૃત્યુલોક છે. અક્ષરધામ ફેક્ટરી નથી, જ્યાં મુક્ત બનતા નથી. તમને કદાચ આ પડક ન પડે, પણ હકીકત કહું, અક્ષરધામમાં મુક્ત બનતા નથી. મુક્ત મૃત્યુલોકમાં બને. અક્ષરધામ તો શોરૂમ છે ભલામણા. શું છે? હું તમારો મત પડે પ્રવીણભાઈ, હું કહો શોરૂમ છે ભલામણા. ગાડી તૈયાર થઈ ગઈ હોય એને પછી ત્યાં રાખે, મર્યા પછી મુક્ત થવાની અપેક્ષા રાખતા જ નહીં. અહીંયા મુક્ત બની જાય એને ત્યાં રહેવા મળશે. તમારા મનમાં એમ થાય છે બદ્રિકાસન સ્વેદીપ એ બધું, એ બધા તો ગેરેજ છે, રિપેરિંગનું કામ ખાલી કરે, નવી ગાડી ન સર્જાય. ખૂબો ઘડિયો રહી ગયો હોય તો રિપેર કરી દે. બાકી મુક્ત તો અહીંયા જ બનાય. માટે મર્યા પછી મુક્ત થવાની અપેક્ષા કોઈ મહેરબાની કરીને રાખશો નહીં. સત્ય દેહ જે મુક્ત સ્થિતિને પામી શકે એ જ દેહને મૂક્યા પછી મારની સેવામાં રહી શકે. માટે કોઈ જોજો આશય નહીં રહે જતા. મારને પહેલાંને મહારાજ ખાલી દાંતણ આપ્યું તું લઈ ગયા હતા. મેં તો ઘણી ફેરી મંદિરમાં જઈને 100-200-500 રૂપિયાનો થાળ કર્યો છે. મારા તો લઈ જ જાય ને, એ આશય નહીં રહેતા. અહીંયા જીવ ખખડવા મળવો જોઈએ, પોતાને હા પડી જવી જોઈએ, હું મારા હુધી જ પોગું એમ, મને કો રોકવા માટે શક્તિમાન નથી એવી હા આ સત્ય દેહે પડી જવી જોઈએ. અને હકીકત સત્ય દેહે જો એવી હા પડી જાય તો કોઈની તાકાત નથી કે એને રોકી શકે. એવા ભક્તો હોય, બે વર્ષ પહેલા મેં જોલાપુર ગયા હતા, શાની બાજુમાં આવ્યું, કુંભારિયાની બાજુમાં આવ્યું. એ જોલાપુર ગામમાં ગયેલા અને ભક્તો અમને કીધેલું, સ્વામી એક દાદા છે કે બહુ ભગવદીય છે પણ હવે બહુ વૃદ્ધ થઈ ગયા છે અને મંદિરે આવી નથી શકતા, પણ એને ખબર પડે કે સંતો અહીંયા આવ્યા છે, દાદાને દર્શનની બહુ ઈચ્છા છે. મેં ઠાકોરજી લઈને ગયા મંદિરે દર્શન કરી, પછી દાદાને ત્યાં ગયા. ભક્તોએ કીધું, સ્વામી 30 વર્ષ સુધી આ મંદિરની દાદાએ સેવા કરીશ, લગભગ 94 વર્ષની ઉંમર હતી, પણ અમે જ્યાં ગયા દાદાને ખબર પડી, નહોતા બેઠા થઈ શકે, અમે તો બેઠા થઈ ગયા ખાટલામાં. અરે આવો 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 સંતો આવો, આ તો મારા આત્માના હગા આવ્યા, મારા આત્માના હગા આવ્યા. મેં કે દાદા જોજો ખૂબ ભજન કરજો, આમાં એક એમ પ્રીતિ રાખતા નહીં છોકરા બોકરા મે, મને કે ધન્યાડા જો એમ કેદાડાને તોડી નાખીશ, કે ક્યાંય લેશ માત્ર સ્વામી પ્રીતિ નથી. ત્યારે પડખેવાળો એક બીજો કે દાદા મારનું ભજન કરજો સ્વામી, કે એમ તો મારા જ અક્ષરધામમાં તેડવા આવશે. ત્યારે દાદા કહે, એ તારે કાંઈ ભલામણ કરવાની જરૂર નથી, તો આવે જ ને, ક્યાં જાય નો આવે ને, એ તો આવશે જ તેડવા. કેટલી ખુમારી, એને આવવું જ પડશે. આ કેટલી ખુમારી, કારણ હું સતે દેહ ખોખલું કરી નાખ્યું. એટલે ભગવાનના ભક્તો, આ શિબિરો છાવણીઓ ભરી ભરીને છતે દેહ ખોખલું કરી નાખજો. પાછા આપણે વાટે બેઠા તો વાંધો ને, ચોરાણો હું આવશે તે સુધી કરી નાખશું ખોખલું. હજી તો આપણે ક્યાં, હજી તો માંડ 45-50 થયા, અહીં તો ખોખલો કરવાનો ટાઈમ ઘણો બધો છે ને. મહેરબાની કરીને જોજો, મહેરબાની કરીને જોજો, એ વાટે નહીં રહેતા, નથી ખબર કયો દિવસ, કઈ કલાક, કઈ મિનિટ, કઈ સેકન્ડ આપણી છેલ્લી સેકન્ડ છે. હાવ તૈયાર થઈને બેહવું, નહીં તો ઉપાધિ થઈ પડે. કારણ કે અહીંયા કરેલું જ મળે છે, બાકી કશું મળતું નથી. આ નારુજી ભગત મહારાજ કે મહારાજ, પણ મારું માટે, મારા માટે કાંઈ નહીં મહારાજ, કે કાંઈ નહીં મારા, જરાક મહારાજ કે જરાકી નહીં મહારાજની કે કૃપા ના, તો હવે મારે શું કરવું, અમને ભૂખ્યું જ રહેવાનું. મહારાજ કે જે એક ઉપાય છે, તમારો અગ્નિ સંસ્કાર નથી કર્યો, જાઓ પાછા તો મેળ પડશે. ઓલા ઠાઠડી બાંધતા તે હળવળ્યા, અરે નારુજી દાદા બેઠા થયા, નારુજી દાદા બેઠા થયા કરતા બધા તો ખુશ ખુશ થઈ ગયા. પછી પૂછ્યું, તમે કેમ પાછા આવ્યા, મહારાજ તેડવા આવ્યા, તેમ બોલીને ગયા હતા કે મહારાજ મને તેડવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું, પાછા કેમ આવ્યા. નારુજી દાદા કે પછી કહ્યું, કેમ પાછો આવ્યો, મને જરા ખાજો થવા દો, શ્વાસ લો એવો. થોડા ખાજા થયા, પછી પત્ર લખી અયોધ્યા પ્રસાદજી મહારાજ ઉપર વિનંતી લખી, બાપજી આપને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ છે, આ દાસ ઉપર દયા કરી અને સંતોના મોટા કાફલાને લઈ આપ મારા ગામની અંદર પધારો, આવ્યો, મારી વિનંતીને આપ સાંભળો અને કૃપાનાથ મારા ગામ બામણ ગામને આપ પવિત્ર કરો. અને મારા શ્રીને પત્ર મળ્યો એટલે 50 સંતો અને બીજા હરિભક્તો મોટો કાફલો લઈ અને પછી બામણ ગામની અંદર ગયા. 15 દાડા સુધી રોક્યા, પણ રોજ રોજ આચાર્ય મારા સંતો નવી નવી રસોઈ કરી કરીને જમાડે, ખૂબ જમાડ્યા. આચાર્ય મારાને સંતોને બધા ખૂબ રાજી થયા. પછી બધા ભક્તો બધા એના આવેલા જ, સગા સંબંધી એમાં હરિભક્તો બધા આવેલા, બધા વિચારતા હતા કે આ હાવ આનું એંગલ કામ બદલી ગયું, આની પ્રકૃતિ બદલી ગઈ, કોઈને કોઈ દી એઠો હાથ ન કરવા દે, અને માનસી પૂજામાં ચૂરમાના લાડુ વધારે ઘી પડી જાય તો ધોત્યામ નાખી નીચેવી નાખે અને ઘી બહાર કાઢી નાખે. એને બદલે આજ 15 દાડથી રેલમ છેલ કરી મૂક્યું, આ કઈ ભેજામ વાત બેહતી નથી કે. પછી હોય ને કોક પૂછ્યા વિના ન રહી હગે, એ કે નારુજી દાદા આ વાત કઈ સમજ્યા નથી આવતી, આમ કેમ આખું સેટિંગ બદલી ગયું. તો નારુજી દાદા કે બદલી જ જાય ને, બદલવું પડ્યું, આયાને ન જમાડું ત્યાં સુધી અક્ષરધામની અંદર મને કાંઈ મળાય આમ નહોતું. પછી પછી બહુ સરસ બોલ્યા મહારાજ શ્રી, જયારે વળાવવા ત્યાંથી વિદાય લેવા તૈયાર થયા, નારુજીભાઈ દંડવટ કર્યા છે, રડતે નેત્રે વિનંતી કરી છે, બાપજી મારા પર દયા કરો, ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરો, તમે ભગવાનના દીકરા છો, આવું બોલ્યા છે, આપ ભગવાનના દીકરા છો, મારા વતી મહારાજને પ્રાર્થના કરો, આ દાસના ગુનાને માફ કરીને મહારાજ ધામમાં તેડી જાય. અયોધ્યા પ્રસાદજી મહારાજે આશીર્વાદ આપીને કીધું, ચિંતા છોડો, અમે મહારાજને પ્રાર્થના કરશું, 15મે દિવસે શ્રીજી મહારાજ તમને ફરીને ધામમાં તેડી જશે, સર્વે રૂતે સુખિયા કરશે. એમ કહીને અયોધ્યા પ્રસાદજી મહારાજ આખો કાફલો લઈ અને અમદાવાદ ગયા. બરાબર 15મે દિવસે શ્રીજી મહારાજ પધાર્યા છે અને મહારાજ આવ્યા દર્શન થયા. નારુભાઈ કીધું છે કે શ્રીજી મહારાજ મને તેડવા માટે આવ્યા છે, બધા લોકો ભેળા થયા, જય જયકાર થયો. અને દેહ છોડતી વખતે મારીને પૂછ્યું, મહારાજ પાછું ઓલું સેટિંગ વાળું છે ને પાછું, વળી પાછું નથી આવવું. ક્યારેક ક્યારેક વિજામાં હરખું સેટિંગ ન હોત તો બુકા કાઢે. એક તો 3 મહિના ડેટ આપે ને તમે જાઓ એટલે 4 કલાક લાઈનમાં ઉભ્યા રાખીને પછી કે આ કાગળને જાઓ પાછા જાઓ ફરીને આવજો. પાછી પૂરા ન કહે તેથી પાછું બીજો કાગળ લઈને 3 મહિને જાય ને તો પાછા કે આ કાગળ આ નથી જ. એટલે મહારાજને કહે છે કે મારે તમારી વિઝા આપી છે પણ કાગળ બધા તપાસી લેજો બધા કમ્પ્લેટ. મહારાજને કહે મહારાજ ઓલું બધું હરખું સેટિંગ. મહારાજ કે બધું સેટિંગ હાલો, હવે મેં તમને અમારા ધામમાં લઈ જઈએ. એટલે ભગવાનના ભક્તો, કહેવાનો મતલબ અસત પદાર્થ જે છે એ જીવાત્માને બંધનનું કારણ બને છે. બહુ સરસ પ્રશ્ન શ્રીજી મહારાજ પોતે એટલે કે મહારાજે પોતે કર્યો છે. મહારાજ કે જેને સંસાર મૂક્યો અને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપીને અસત પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો? તો જેવો મોટા શાહુકાર માણસને આગળ કંગાળ માણસ હોય તેવો જાણવો. શાહુકારને આગળ કંગાળ હોય, અબજોપતિ માણસ હોય અને એની સામે મહિને 800 રૂપિયાનો પગાર માંડમાંડ મળતો હોય, એ બંનેની અંદર કેટલો ડિફરન્સ છે. એટલો મહારાજ કે ત્યાગ તો સંસારનો 2 જણાએ કર્યો છે પણ પંચવર્તમાન યુક્ત જે ભગવાન એકાંતિક સાધુ છે એની સ્થિતિ અમીરના જેવી છે. અને પંચવર્તમાનનું અનુસંધાન રાખ્યા સિવાય સામાન્ય નાશવંત પદાર્થમાં જે મોહ પામે છે એની સ્થિતિ કંગાળ જેવી છે. જોકે ભક્તજનો, ખરેખર ભગવાનનો મહિમા સમજાય, ખરેખર મહારાજ જેવા છે એવા સર્વોપરી સમજાય તો હું એવું માનું છું, સમજું છું, આ જગતના કોઈ પદાર્થની તાકાત નથી બાંધી શકાય. એ કોઈ દાડો પદાર્થમાં ન બંધાય, એ કોઈ દાડો કોઈ વ્યક્તિમાં ન બંધાય, એ શિષ્ય સમુદાયમાં ન બંધાય, એ કોઈ સ્થાનમાં ન બંધાય. અને આમાંથી ક્યાંય પણ એ બંધાણો છે તો એને ખબર નથી કે હું સાધુ છું એમ. અને એટલી જ જો ખબર હોય કે હું સાધુ છું અને એમાં એ ભગવાન સ્વામિનારાયણનો સાધુ છું, એ જિંદગીમાં ક્યાંય ન બંધાય. કારણ કે મહારાજ સર્વોપરી મને મળ્યા એ ખબર હતી, ફોસો જેવો છે ને અંધારું ટકે કોઈ દાડો, એ ફોક્સમાંથી કેવો પ્રકાશ નીકળી રહ્યો ત્યાં ક્યાં અંધારું ટકે ભલા માણસો, ક્યાં બંધાય. પણ એ વાત એને ભૂલાઈ જાય છે ત્યારે બંધનનું કારણ બને. મહારાજ કે મોટા શાહુકાર માણસને આગળ કંગાળ માણસ હોય તેવો જાણવો. જેમ કંગાળ માણસ હોય, જોકે આપણે તો 800 રૂપિયાનું કીધું, મહારાજે કંગાળ કીધું ભિખારી, એટલું બધું મને એમ થયું જરાક હળવું રાખીએ, પણ એ ત્યાં લઈ જ જવું પડશે નહીં તો વચનામૃત પાસે ક્રોસ કરશે, પાછળનું સેટિંગ ન હોય. 800 રૂપિયા સુધી રાખીએ તો ભિખારી જ મહારાજ કીધો છે. બોલો, કંગાળ એટલે ભિખારી. અબજોપતિની આગળ જેમ 3 દાડાનો ભૂખ્યો ભિખારી કહેતો હોય, ભાઈ શાહ ભૂખ બહુ લાગી, કાંઈ કાપો કાંઈ કાપો, અરે વધેલું ખીચડું તમારું આપો પણ કાંઈ કાપો. મહારાજ કે અસત પદાર્થમાં જેને પ્રીતિ થઈ એના જેવો છે. અને મારી સંપૂર્ણ આજ્ઞાન ઉપાસના સિદ્ધાંતો જેને સિદ્ધ કર્યા છે મહારાજ કીધું, અમીર છે અમીર. ભગવાનના ભક્તો, તમે ત્યાગીની વાત હાલે છે પણ તમે આ વાતને સમજતા જાજો સાથે સાથે. આવા મોટા મહારાજ મળ્યા પછી આજ્ઞા ઉપાસના સિદ્ધાંતોને તમે વેર્યા હશો, કદાચ આ લોકની અંદર સંપત્તિ ઓછી વધતી મળી છે, તેમ છતાં અમીર છીએ, તેમ છતાંય અમીર છીએ. અને યાદ રાખજો, આ વાત જો ચૂક્યા તો કદાચ આ લોકની રીતે તમે કરોડોપતિ છો, તેમ છતાં ભિખારી છો. જેને ભગવાન સ્વામિનારાયણની મોજ નથી ચડી એ ભિખારી છે. બહુ સાચું કહું છું. અને શ્રુતિ પણ એમ કે કો વા દરિદ્ર કો વા અમીર, આ જગતમાં અમીર કોણ છે, આ જગતમાં ભિખારી કોણ છે? તો કે જગતની તૃષ્ણા જેની વિરામ પામી નથી ને એને માટે જ વલખા મારી મારી કરે છે, એને સુખરૂપ સમજે છે. ભગવાનના સુખની જેની મતી નથી એ બધું જ મળ્યા પછી ભિખારી છે, અમીર બન્યા પછી પણ ભિખારી છે, કરોડોપતિ બન્યા પછી પણ ભિખારી છે. અને જેની પાસે આ લોકની કોઈ સંપત્તિ નથી પણ ભગવાન મળ્યા જેથી કરીને અહોહો ભાવ જેને વર્તે છે એ અમીર છે. જોકે મેં ઘણી ફેરી તમને દ્રષ્ટાંત આપ્યો છે અને કદાચ આમાંથી બધાને ખબર નહીં હોય. એક વાર એક જગ્યાએ કથા હતી, મારે અમીર અને ભિખારીનો ભેદ સમજાવશે એટલા માટે કહું છું. કથા હતી એટલે એક ભગત અમને પધરામણી કરવા લઈ ગયા, પણ 5 કરોડનો શોરૂમ હો. મને કહે સ્વામી 5 કરોડનો શોરૂમ છે. મેં કીધું સારું. પછી કંઈક સ્વામી પડખી બીજો હશે, જરાક પધરામણી કરતા જઈએ. અમે ત્યાં ગયા, ત્યાં પધરામણી કરી. મને કહે સ્વામી આ 5 કરોડનો છે. મેં કહે સરસ. પછી ત્રીજી જગ્યાએ લઈ ગયા. મને કહે સ્વામી આ 5 કરોડનો છે. મેં કહે સરસ. પછી આગળ જતા જતા કે ગાડી ઊભી રાખીને કે સ્વામી જરા કાંઈ પગલા કરતા જાય, હમણાં જ આ જગ્યા લીધી છે, 10 કરોડની લીધી છે, અને હજી 2-4 કરોડ ખર્ચવા પડશે. એમ કીધું સારું. પછી રિટર્નમાં આવતા હતા ને અમને કહે સ્વામી એવો રસ્તામાં અમારા બધા બંગલા આવે છે, જરાક પધરામણી કરતા જાય. કીધું હાલો કરતા જાય. પધરામણી કરી, પધરામણી કરી રહીને એટલે તરત એમ કે સ્વામી આ 3 કરોડનો બંગલો છે ને 2.5 કરોડનો છે. એમ કીધું વાંધો નહીં. પછી જ્યારે ગાડીમાં બેઠા ત્યારે મને કહે સ્વામી ભગવાનને પ્રાર્થના કરજો ને બધું સેટિંગ થઈ જાય. કે હા હા હા, અને તે જ દિવસે અમે તો અમીરની ત્યાં જાય ને ભાઈ, ગરીબ ભક્ત હોય ત્યાં જવાનું હોય. એક ભગત પધરાણમાં નામ લખેલું એટલે ત્યાં અમે ગયા. ટેરેસ ફ્લેટ હતો, 1 રૂમ કિચન ફ્લેટ, અને ત્યાં પધરામણી કરી, આરતી ઉતારી. સંતોને બેસવા માટે બિચારાને ત્યાં 3 ખુરશી નહોતી, 2 હતી, એક ઠાકોરજી માટે રાખીને એક અમારે માટે રાખીને બીજા સંતો ઉભા રહ્યા. પછી ઠાકોરજીને દંડવડ કર્યા. સંતોને દંડવડ કરીને કહે સ્વામી મહારાજને પ્રાર્થના કરજો, કાંઈ જોતું નથી, મહારાજમાં ખૂબ પ્રીતિ બંધાય, પરિવારમાં ખૂબ સત્સંગ થાય ને મહારાજ બહુ રાજી થાય, બસ એટલી મહારાજને પ્રાર્થના કરજો. આ બેમાં ભિખારી કોણ અને અમીર કોણ? કોવા ભિખારી કોવા અમીર, હા વિચારો. અને હકીકત સુખે કોને આવતું છે? 1 રૂમ કિચનના ફ્લેટમાં રહેનારને જે મોજ અને આનંદ હશે ને એ પેલા 3 કરોડવાળા બંગલામાં નહીં હોય. એટલે કહું છું ગ્રસ્થ ભક્તો, તમારે ધન આવશ્યક છે, ધન વિના વ્યવહાર ન ચાલે. પણ એટલું કહું, ધન એ જીવન નહીં બનાવતા. જીવન જીવવા માટે રૂપિયાની જરૂર છે, પણ રૂપિયા હાટું જીવન એકલું નહીં જીવતા. એમ એના માટે જીવન નહીં જીવતા, ન તો પારાવાર પ્રશાતાપ થશે. જે દાડે રાહ હશે મહારાજની, પરંતુ એ દિવસે જો જગત સામે દેખાવા મળશે ને તો પારાવાર પ્રશાતાપ થશે. અને ભગવાનના ભક્તો વાત સમજજો, ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે સુંદરી સુતાર મહારાજના સારા ભક્ત હતા, પણ જગતમાં બહુ આશક્ત હતા, વ્યવહારમાં બહુ આશક્ત. પરચા પ્રકરણમાં એવું લખ્યું છે એનો અંત સમય આવ્યો અને મહારાજને બદલે ઓલું બધું દેખાય, રાજ દેખાય, નાના બધા કારભાર દેખાય, બંગલા દેખાય, બધી મોટપ દેખાય. ઘણી મહેનત કરે મારીને સંભાળવાની, પણ સાંભળે જ નહીં. એ ગરીબ ભગતનો પ્રશ્ન હતો ને કે સ્વામી અંતકાળે એક જ વાર સ્વામિનારાયણ નામ બોલાઈ જાય અને એક ભગત આખી જિંદગી ભજન કરે ને ઉપાસના ને આજ્ઞા દ્રઢ કરે ને બધું વ્યવસ્થિત હોય તો બેની પ્રાપ્તિમાં ફેર કે નહીં? મેં કીધું પ્રાપ્તિમાં ફેર. અને બીજી વાત, એમ સ્વામિનારાયણનું નામ અંત સમય લેવું કાંઈ તમે હેલો નહીં સમજી બે હતા. એ તો આખી જિંદગી ગોખાઈ ગયું હોય ને, આ ગોખવું પડે એમ છે. અરે ઓલા સ્પેલિંગ ને ભલામણ, હા મોટો સ્પેલિંગ હોય તો 3 દાડા ગોખે ત્યારે યાદ રહે, તો આ સ્પેલિંગ તો યાદ જ શનો રે. આ તો અટપટો સ્પેલિંગ છે. ચારે બાજુ અંત સમો હોય ને ઘૂસતા લાગતા હોય, શરીરમાં વ્યાધિઓ આ હોય તે હોય, બીજી બાજુ પરિવાર ને સંતાન રોકકળ કરતા હોય, કેટલી જી સોયો ભરાયેલો હોય ને કેટલી બાટલા ચડતા આ અંતે, અને એ ઉપાધિમાં એ વિટામણમાં સ્વામિનારાયણ નામ યાદ આવવું, એ કઈ જેમ તેમ સમજતા, એ તો એને જ યાદ આવશે, એને જ યાદ આવશે જેણે એમય જીવન બનાવી નાખ્યું છે. હું ઘણી વાર કહું છું યાદ આવશે કે નહીં એની આજ આપણને આજે ખબર પડી જાય. બોલો, આજે જ, કાલ નહીં. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઈલાજ એ છે, તમે ક્યારેક ગાડીમાં બેઠા હો અને ક્યાંક જતા હો અને તમે ચોખ્ખું ખાઈ ગયા હો અને અચિંતા ગાડીને બ્રેક લાગે કે અચિંતા રોદો આવે અને ગાડી એકદમ થોભે અને તમે જાગી જાઓ અને જાગતા હોય સ્વામિનારાયણ જો બોલાઈ જાય તો સમજો છેલ્લે સ્વામિનારાયણ યાદ આવશે. અને ઓય બાપ બોલાઈ જાય તો સમજો બાપ આવશે આડા. એ રોદો આવ્યો અને જાગ્યા અને સ્વામિનારાયણ બોલાઈ ગયો એટલે કામ થઈ ગયું. અને ઓલો એક રોદો જ છે ને, હે એ ઓચિંતા જ આવવાનો છે. આપણે ઘસઘસાટ ઊંઘતા છું ને આવી જાય એ રોદામાં. આ રોદામાં સ્વામિનારાયણ સાંભળશે ને તો એ રોદામાં સાંભળશે. જેને આ રોદામાં ન સાંભળે એને એ રોદામાં નહીં સાંભળે, નહીં સાંભળે, નહીં સાંભળે. માટે તૈયારી શરૂ કરી દેજો. ખાતા પીતા છીક આવે તો સ્વામિનારાયણ, બગસ આવે તો સ્વામિનારાયણ, ઠેસ આવે તો સ્વામિનારાયણ, રોદો આવે તોય સ્વામિનારાયણ, જાગતા હોય તોય સ્વામિનારાયણ, અને સૂતા હોય એમાંથી જાગી જાય તોય સ્વામિનારાયણ, હવારમાં જાગતા આવે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એ સ્થિતિ ભગવાનના ભક્તોએ ખરેખર છેલ્લો જન્મ કરવો છે તો કરવી પડશે. જો કૃપાની વાત છે ને તમે એક જ બાજુ રહેવા દેજો મોક્ષના પથમાં. કૃપાની વાત જો તમે લીધે રાખશો ને તો તમે આવો માયકાંગલા થઈ જાઓ. મહારાજ ના પાડી પ્રથમના આધારમાં, મારા ત્યાં ગાફલાઈ રહી જાય. હા, કૃપાની વાત લેવી ક્યારે, ક્યારેક તમને કોઈ સંજોગ ઓછાત એમ લાગવા માંડે કે મારું મારું શું થાય, મોક્ષ થશે કે નહીં થાય, એમ જ્યારે કોઈ સંજોગ ઓછાત હિંમત હરાવવા માંડે ત્યારે કૃપાની વાતને પાછી યાદ કરજો. હું કામ હિંમત હારશો, ભગવાન બહુ દયાળુ છે. તમે જુઓ નિષ્કુળાનંદ સ્વામી, એમ નિષ્કુળાનંદ સ્વામી સાર સિદ્ધિ લખી ભૂકા કાઢે પરસ્યો વાળ દેવી. અને પછી બીજું શું લખ્યું છે કોઈને ખબર? જી હિંમત હારતો હોય ત્યારે શું લખ્યું કોઈને ખબર? હરિબલ ગીતા. જીવને એમ લાગે કે મારો મોક્ષ તો નહીં થાય, મેં તો આમ કર્યું તેમ કર્યું, એવું જ્યારે લાગે ને ત્યારે હરિબલ ગીતા પણ લખી સ્વામી કે હિંમત હારી જતો ને ત્યારે આને વાંચ્યો. હિંમત હારતો તીધી જ, બાકી સાર સીધી જ વાંચી રાખજો. એમ ભગવાનના ભક્તો એટલા મહારાજ આજે કરવા માટે સાધનના માને મહારાજ બતાવેલા માર્ગના બળે જ હાલવું, મારની ઉપાસનાનું બળ લઈને. બાકી હાવ ગાફલ ન રહેવું, પહેલાં દાંતનો કટકો આપીને પગ ગયા, પહેલાં ઘડોક પાણી આપીને પગ ગયા, એ આશાએ મહેરબાની કરીને રહેતા નહીં. લઈ જાય તો વાત અલગ છે, જો કૃપાએ કરીને કલ્યાણ થાય અને મહારાજ કીધેલા રસ્તે આવીને કલ્યાણ થાય, એમાં ડિફરન્સ છે. એ કેવો ડિફરન્સ છે? સાદું દૃષ્ટાંત આપું. કોઈક માણસ 2 રૂપિયાની માળો ટિકિટ લઈને એનું ભાગ્ય ખુલે, લક બાય ચાન્સ 5 કરોડની લોટરી લાગી જાય, એ કરોડોપતિ થઈ જાય કે ન થઈ જાય? 2 રૂપિયાની ટિકિટ, 5 કરોડની લોટરી, અને આપણને ખબર પડે કોઈ 2 રૂપિયાની ટિકિટ લીધી માળાને 5 કરોડની લોટરી લાગી, માટે રૂપિયાવાળો થવું હોય તો એ જ ઈલાજ છે. એમ થઈ જાય તો, એમ મનાઈ જાય તો દિશા શું થાય? વેચાય જાય, ઠામકો વેચાય જાય લોટરીની ટિકિટો લઈ લઈને, સમજાય? એમ કૃપા સાધ્ય કલ્યાણ લોટરીની ટિકિટ છે, બાકી જેને સમૃદ્ધ થવું હોય એને રાત દાડો દાખલો કરવો પડે. એવી જ રીતે આધ્યાત્મિક પથમાં પણ જેને સમૃદ્ધ થવું છે એને દાખલો કરવા માંડી પડવો. માટે ભગવાનના ભક્તો બહુ સાવધાન, અતિ સાવધાન, ક્યારેય પણ ગાફલાય રાખશો નહીં. મોક્ષનો પથ એવો છે. એટલે ગ્રહસ્થ ભક્તોને કહી રાખું, ભગવાનના ભક્તો ક્યારેય પણ અસત પદાર્થમાં પ્રીતિ રહેવા દેશો નહીં. ભગવાનનો ભક્ત હોય તોય પણ સદૈવને માટે એમાંથી વિખૂટા પડવાનો પ્રયાસ કાયમને માટે કરતો રહે, ભગવાનમાં જોડાવાનો પ્રયાસ કરતો રહે. મહારાજ કે જેણે સંસાર છોડ્યો છે, ત્યાગી થયો છે અને સત્પદાર્થમાં પ્રીતિ રાખે છે, મહારાજ કે એને મોટા શાહુકાર તો કંગાળ સમજે છે. ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય, જેમ કંગાળ હોય તેને પહેરવા વસ્ત્ર ન મળતું હોય, ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય, આ તો હદ કરી નાખી. ભિખારી તો ખરો પણ ભિખારીનો ભિખારી મહારાજ બતાય, બોલો. નહીં તો ભિખારી ઉકરડામાં દાણા વીણીને ખાય? મહારાજ તો હદ બે હદ કરી. હો મહારાજ મહિમા કે ત્યારે ભૂકા કાઢી નાખે મહિમાના. અને મહારાજ કે એટલે મહારાજ મહિમા કીધો વાત સાચી છે, પછી લાઈનમાં રહીને ત્યાં સુધી મહિમા મધ્યના 48માં મહારાજ ન કીધું પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પદ બોલ્યા વંદુ સહજાનંદ સ્વરૂપ. મહારાજ કે અમારા મનમાં એમ થાય છે, ઉભા થઈને દંડવત પ્રણામ કરીએ અને હવે આ પૃથ્વી પર આવવાનું કોઈ નિમિત્ત નથી, પણ આવા સાધુની મધ્ય જન્મ ધારણ કરીએ. આ પુરુષ તો કૃતકૃત્ય છે, પણ આને જેની ઘેરે જન્મ ધારણ કર્યો મા બાપે કૃતકૃત્ય છે. મહારાજ એક બાજુ આવો મહિમા કે તરત અડીને એક દિવાલે 47મું લખ્યું. મહારાજ કે લુગડા લતાને લાલચે, ખાધા પીધાને લાલચે, કોઈ મોટા સાધુ જોડો રહેતો હોય તેને સાધુ જ ન જાણવો, એને તો કંગાળ જાણવાનું, કૂતર્યા જેવો જાણવો. આ મારા શબ્દની તો સિજમારના સ્વયંના શબ્દો છે. એટલે મહારાજ આનો મતલબ શું થાય ખબર? મારે નબળો માણસ ગમતો જ નથી. શું અર્થ નીકળ્યા? સાધુની જ વાત છે, સાધુ નબળો ગમતો જ નહીં મારાને. હરિભગત હે ને તાર સાત દિનની વાત એટલે તમે ટટાર બેસી જાઓ, આય મજા આવી ગઈ ભાઈ. ખ્યાલ તે સાધુ નથી નબળો ગમતો, તું હરિભગત નબળો ગમે છે? જરાય નબળો નથી ગમતો, જરાય નહીં. એટલે ભગવાનના ભક્તો એવા હરિભક્ત અડીખમ બનજો, મહારાજ રાજી થઈ જાય. મહારાજ કેવું કે, મહારાજ કે અસત પદાર્થમાં જો પ્રીતિ કરે, જેમ કંગાળ માણસ હોય ને તેને પહેરવા વસ્ત્ર ન મળતો હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય, તે પોતે પોતાને પાપી સમજે, પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે છે અને પાપ કર્યા હશે માટે એને અન્નવસ્ત્ર મળતું નથી. તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિક પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ રહિત હોય એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાળ માણસની પેઠે પાપી જાણે છે. કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તેની વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચને બે બરોબર હોય અને આ પદાર્થ સારું અને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ હોય નહીં અને એક ભગવાનની વિશે જ પ્રીતિ હોય તે સાચો ત્યાગી છે. કેટલી સરસ વાત મહારાજ કીધી, બહુ સરસ વાત મહારાજ બતાવે છે, બેને સાવધાન કરે છે. મહારાજ કે જો અસત પદાર્થમાં પ્રીતિ કરે તો મોટા શાહુકાર છે એને તો પાપી સમજે છે પણ પોતે પણ પોતાની જાતને પાપી સમજે કે મેં પૂરે બહુ પાપ કર્યા છે જેથી કરીને અસત પદાર્થમાંથી પ્રીતિ મને ટળતી નથી. પોતે પણ પોતાની જાતને પાપી સમજે છે. ભગવાનના ભક્તો આ વાત સમજ્યા જેવી છે. મહારાજની ખુમારી, મારની ઉપાસના, આજ્ઞા, સિદ્ધાંતો બધું દ્રઢ થાય ને પછી પાવર જ એવો હશે, અંદરથી ખુમારી આવશે, અંદરથી આમ જેમ ટાઢીઓ તાવ આવે ને ત્યારે કેમ અંદરથી ટાઢ મળે ચડવા, એ મહારાજનો મહિમા સમજા ને સારધાર આજ્ઞા પડે, સારધાર સિદ્ધાંતમાં વર્તાય ને ત્યાં અંદરથી ઓલામ ટાઢ આવે, આમાં ગરમી આવે, અંદરથી અંદરથી મોજ છૂટે. અને એવી મોજ હોય દુનિયાની કોઈ તાકાતી મોજને દબાવી જ ન શકે, દુનિયાની કોઈ શક્તિ એ મોજને દબાવી ન શકે. એ કદાચ લાખો માણસોની મેદની મધ્ય બેઠો હોય તોય મોજમાં હોય અને કદાચ એકલા ખૂણામાં બેઠો હોય તોય એટલો જ મોજમાં હોય. તમે એવું નહીં માનતા, સાચું કહું છું. ઘણી ફેરી આપણે કેવું માનીએ કે આ બધા પદાર્થો મળે ને લોકો વાહ વાહ કરે તો જ મોજ આવે, એ વાત મિથ્યા છે. પદાર્થ મળે ને મોજ છૂટે, વાહ વાહ થાય ને મોજ છૂટે તો એને હજી કાંઈક ફરક છે, હજી કાંઈક ફેર છે. મહારાજ મળ્યા બસ એ જ મોજ, ભગવાનના ભક્તને એ જ મોજ. અને ભક્તો એ મોજ ન ચડે ને તો આ જગતની મોજ ઉતરે એવી નથી, આ જગતના પદાર્થ એમાંથી જીવની વૃત્તિ તૂટે એવી નથી. આજની ક્યાં વાત કરું, મહારાજને મળેલા કેટલા એવા જોવા મળે છે. મહારાજ મળ્યા, યાદ રાખજો, મહારાજ મળ્યા પણ મહારાજ સમજાણા નહીં અને મહારાજની મોજ ચડી નહીં એટલે જગતની ઉતરી નહીં. કરો વિચાર તમે, પેલી વાત બહુ પ્રસિદ્ધ છે ને. મહારાજ એકવાર કચ્છ બાજુ જતા હતા, અમરોજી પાર્ષદ મારીને હાર્યા, હાલ્યા જતા બે. એમાં સાંજ પડે એટલે પછી મહારાજ એક ગામમાં રોકાણા. પછી મહારાજ અમરાજીને કહે, અમરાજી ભૂખ્યા બહુ થયા છે, કે એક કામ કરો ને બે પૈસાને દાળિયા લઈ આવો ને, તો દાળિયા ખાઈને પાણી પીએ ભૂખ જાય. ત્યારે અમરાજી મહારાજને કહે, પણ મહારાજ તમે કાંઈ વાત કરી નહોતી પહેલાં એટલે મેં કાંઈ હારી લીધું નથી, મારે એક પાય પણ હારે નથી. કોણ માગનારા હતા? પુરુષોત્તમ નારાયણ. મહારાજના મનમાં વિચાર થયો, આ માળો આ મારે માટે બે પૈસા નથી વાપરવાનો તો બીજાને માટે તો વાપરે છે એનો, અને બીજા નંબરમાં આ મારે માટે બે રૂપિયા નથી, બે પૈસા નથી વાપરી શકતો, કેટલો બધો બંધાયેલો હશે આમ. પછી મહારાજ કહેતો, કાંઈ નહીં, પાણી લાવો, પાણી પીને હોઈ જાય, બીજો તો કાંઈ વિકલ્પ છે નહીં. પછી મહારાજને પાણી આપ્યું, મહારાજ પાણી પીધું. પછી મહારાજ અમરાજીને કહે, આપણે બે હોઈ જઈશું તો અજાણ્યો પ્રાંત છે, કોઈ ચોર લોકો આવે અને રખે ને જો કાંઈક ચોરી બોરી થાય તો આપણે થોડું ઘણું હાર્યો એ લઈ જાય, રૂપિયા બુપિયા તો છે નહીં આપણી પાસે. અમરોજી કે, મારે જે વાત સાચી તો શું કરશું? મહારાજ કે, પહેલાં એક કામ કરી, અમે હોઈ જઈ, તમે જાગો, પછી તમને ઊંઘ આવે ત્યારે મને જગાડજો, પછી તમે હોઈ જાઓ, અમે જાગશું. મહારાજને કે, મહારાજ ભલે ને. પછી મહારાજ હોઈ ગયા. મહારાજ કે, આપણે આરામ કેટલી બાર વાગ્યા હતી, 11-12 વાગ્યા સુધી મહારાજ હોતા, પછી અમરાજીને જોકા મેળ્યા આવે એટલે મારાને જગાડ્યા. મહારાજને કે, મહારાજ જાગો, મને જોકા આવે. મહારાજ કે, વાંધો ન, તમે તાર હોઈ જાઓ તમે. અને પછી અમરોજી હોઈ ગયા. મહારાજ જાગતા હતા પણ એ જે જગ્યાએ ઉતર્યા હતી, દુકાનમાં ઉતર્યા હતા, એ દુકાનના માલિક વાણિયાના મનમાં એમ થયું કે અજાણ્યા લોકો છે, હાવ એમનું તો નીકળ્યા ન હોય, તક હશે જ ખરી. અમે થોડુંક લઈ લીધું તો કામ થઈ જાય, પણ મનમાં વિચાર છે જરાક ડોક્યું કાઢું, જાગેશ ઓલે ડોક્યું કાઢ્યું, મારા તંત્રમ્યાના સંકલ્પને જાણે ગયા, મારા જાણે જાણે આંખી વીચી ગયા, અમરાજી ઊંઘી જ ગયા હતા. અને પછી પેલો વાણિયો દુકાનનું બાવણું ખોલી અંદર આવ્યો અને અમરાજીની એક તલવારી હતી એ લીધી, અને એક પહેરવાનું બંડી આવી એ લીધી, એક ખેસ લઈ લીધો, અને તલવારને અરે 7 રૂપિયા બાંધેલા હતા, કેટલા ઉપાડી ગયો. અને પછી રૂપિયાને છે ને તેજરી મૂકી દીધા અને બાકીની બધી વસ્તુ કોઠલામાં નાખી દીધી. અને પછી વાણ્યો તો એની રીતે ફેસ થઈ ગયો. આ બાજુ હવાર થયું ને અમરાજ જાગ્યા, મારે કે હાલો અમરાજ આપણે નીકળશું ને, મારે કે હા મારે નીકળીએ, પણ જ્યાં બંડું બંડું પહેરવા કે કાંઈ ન મળે. અરે મહારાજ, મારે કે શું થયું? અરે નથી બંડી, નથી ખેસ, નથી તલવાર. મહારાજ કે તલવાર બંડી ની ખેસ્યો, બીજું તો કઈ નહોતું ને. મહારાજ કે મારા હતા ને 7 રૂપિયા હતા. મહારાજ કે અમરાજી તમે તો એવું કહેતા મારી પાસે બે એક પાયે નથી ને 7 રૂપિયા. મારે કે આ મારા રૂપિયા તો હતા કે 7 રૂપિયા. મારા કે તમે ખોટું બોલો. મારા કે નહીં મહારાજ, મારા હામ 7 રૂપિયા હતા કે. મહારાજ મનમાં વિચાર કર્યો, સારું થયું મારા ન ખાતા, દા તો મારા ખાઈ નાખે. મહારાજ કે ચિંતા નહીં કરો કાકા, આપણે વ્યવસ્થા કરીશ. પછી મહારાજ પેલા વાણિયાને પાસે ગયા. વાણિયાને કે એ કેમ અમારું બધું લૂંટી લીધું? વાણિયો કે એ કોને કહો? એક તો તમને ઉતરવા દીધા અને નામ મારું દોસ. મહારાજ કે કંઈ બોલતે નો, હમણાં ગામમાં જાઉં, ફરિયાદ નોંધાવશું અને પછી આવશે અહીં જપ્તી લેવા, અને કાંઈ નીકળ્યું તો પછી આખા ગામમાં ફજિયત થાય છે. પેલો વાણિયો કે પણ હોય તો ફજિયત થાય ને, તમે તાર જાઉં લખાઈ આવો ને. મહારાજ કે બોલ બોલ કરી, માં કોટલામાં હું નાખ્યું? બંડી ક્યાં નાખી? ખેસ ક્યાં નાખ્યો? તલવાર કોઠલામાં નથી નાખ્યા? અને તેજરીમાં 7 રૂપિયા મૂકી દીધા, નથી મૂક્યા? ઓલાના મનમાં થયું, આ કાંઈ સામાન્ય માણસ નહીં, કોઈ મહાપુરુષ લાગે છે, આ તો બધું જાણી ગયા છે. અને હવે જો નહીં આપો તો ગામમાં ફજિયત થાય અને પછી બધું વહેંચતું જાય અને ગામમાં આપણું જાય. પછી મારાને બધું આપી દીધું અને પછી મહારાજ ને અમરોજીને બધા હાલતા થયા કચ્છ બાજુ. ત્યારે મહારાજે અમરાજીને કીધું, ભલા માણા, લોભ નહીં કાંઈ હૈદ હોય ને, તું મને કેવો જાણે છો? મારે કે મારે હું તમને ભગવાન જાણું છું, બોલો. મહારાજ કે ભલા માણા, તમને ભગવાન જાણે છો તોય તો અમારે માટે 2 પૈસાનો આપી ગયો, 2 પૈસાનો આપી ગયો. મહારાજ કે અમારી લાઈફમાં અમને તું બીજો ભટકાણો. મારે કે વન વિચરમાં અમને સેવકરામ ભટકાણો હતો, ઈ લિહાટ હતો તારા જેવો જ. પેટ ખંડ બેસણું થઈ ગયું હતું ને મહારાજ કે 1000 રૂપિયા હતા ને અમે રોજ સીધું લઈને બનાવીને એને ખવડાવતા, પણ અમને કોઈ દીખાવાનું હારે નહોતું કીધું, ઉપવાસ કરે તોય નહોતું કીધું. એમ તું ભલા માણા, હા તો હારુથી મારો દેહ ટકી ગયો અને તારી ભૂખ્યામાં કદાચ પડી ગયો હતો, અને તું 2 પૈસાનું આપી ગયો. પછી ભારે સંકોચ આવ્યા ને પછી ઘણી બધી તકલીફ થાય ને પછી મનમાં ઉદાસ થઈ ગયા, પણ પછી હું કામનું કહો. એટલે કહેવાનો મતલબ, અસત પદાર્થ ભક્તો જીવને બાંધી દેવા છે. મહારાજ માટે બહુ સરસ વાત બતાવે છે. મહારાજ કે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્ર પદાર્થ તેને ભેળા કરી રાખે, સારા સારા વસ્ત્ર પદાર્થ એને ભેળા કરી રાખે, કે પધરામાં ઉધરણમાં જાય ને એમાં સારું મળે એટલે તરત એક બાજુ કરીને મૂકી દેવા માંડે. મહારાજ કે અને કા માગ માગ કરે, મને જરાક આ જોશે, મને જરાક તે જોશે, અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે. અરે ભલા માણસો, ક્યારેક ક્યારેક તો આપણા મનમાં એમ થાક, ઓહો ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી પણ અને વાત ન સમજાણી. એક ગામમાં આપણી પારણ હતી, સાચી વાત કહું છો, ભગવાનની સાક્ષી. હવે એમાં પારણ ચાલુ હતી ને એ વખતે 4-5 સંતો આવ્યા બેઠા, હવે હરિભક્તો અહીં પૂજન કરવા તો આવતા જ હોય, એટલે અહીં પૂજન કરવા, અહીં ઠાકોરજી પાસે પૂજન કરવા માટે આવ્યા. એક હરિભક્તે લઈને 500 રૂપિયા મૂક્યા. ઓલા સ્વામી ટગર 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 500 રૂપિયા સામું જોવે. મને ખબર પડી ગઈ 500 રૂપિયા ઉપર ઘાત છે. અને ભગવાનની સાક્ષી કહું છું, ઊભા થયા ને ત્યારે પડખે આવી પગે લાગી આમ જરાક જા, અને 500 રૂપિયાને ઉપાડતા ગયા. મહારાજ કે કંગાલ છે, કંગાલ ને કંગાલ છે. ભગવાન સ્વામિનારાયણ જેને ઓળખાય જાય, એવડા મોટા ભગવાનમાં જેને પ્રીતિ બંધાય, 500 રૂપિયા તો શું, પણ કદાચ 50 બ્રહ્માંડ એને હવાલે કરી દે તો થૂકી મારે ને શું કરે, શું કરે. મહારાજ સમજાવો જોઈએ, બસ ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, ભગવાન સમજાય જાય, ભલે પ્રાર્થ યોગ્ય કરીને કરોડો રૂપિયા મળ્યા હોય, પણ જો ભગવાન સમજાય જાય તો લેશ માત્ર કે પ્રીતિ ન હોય. જળ કમળ વત રે, જળ કમળ વત. અને ભગવાનના ભક્તો મહારાજ મળ્યા એ જ અમીરી મળી છે. બબ્બા બાજી જીતી ગયા, જગમાં જે સત્સંગી થયા, જેણે કીધો કુસંગ ત્યાગ, તે મનુષ્યના મોટા ભાગ પ્રગટ પ્રભુને શરણે રહ્યા. બબ્બા બાજી જીતી ગયા. આપણે તો બાજીઓ જીતીને બેઠા, ભલામણ મોક્ષની બાજીઓ જીતીને બેઠા. હવે જોજો કોઈ પદાર્થમાં લોભાવાય ન જવાય. અરે જોજો ક્યારેય પણ ભગવાનની આજ્ઞાની બહાર પગ ન મુકાય, ન તો હરિભગત હારો કહેવાતો હોય તોય પણ હેરા નામ તેમ આમ તેમ કરી રાખે. ભગવાનનો ભગત ધ્યાન રાખજો, મહારાજની આજ્ઞામાં રહેવાય બસ, એમાં સુખ છે. પાર્ટનરને ગેક ભાઈ બસ આ ધંધામાં 5 લાખ કમાણો તેમ કે 50,000 જ મળ્યા, મને એમાં તો 5 લાખ મળશે પણ ન મળ્યા. જીવ તોય હાચો બોલી જાય બિચારો, 5 લાખ જ મળ્યા છે મને, હતું 5 લાખ મળ્યા પણ ન મળ્યા, 50 મળ્યા પણ હવે તું ગરીબ માણસ છો, આપણો 50-50% ભાગ હતો પણ હું તને 30,000 આપું, જા મારા ભાગમાં 20,000 રાખો. વાહ ભાઈ વાહ, મહેરબાની કરીને આ માર્ગે હાલશો નહીં, કોઈ દી નહીં. સ્વામી વાતમ લખ્યું, આપણા પ્રારબ્ધમાં રોટલા નહીં લખ્યા હોય સ્વામીના શબ્દો. અને આવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, એને રોટલા તો ગળામાં લીધા છે, તો દેશે 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 3 વાર સ્વામી થપાટો મારીને કીધું છે કો માટે, અસત પદાર્થને માટે, જગતના નાશવંત પદાર્થને માટે મહારાજ નારાજ થાય એવું મહેરબાની કરીને કરશું નહીં. નતર આ જગતના પદાર્થ તો બલબલા નટવાઈ દે. પેલા બળદ્યનો કયો ઇતિહાસ નથી? હગો ભાઈ બિચારો કમાઈને આવ્યો, રાત્રે બેને ઉભા થઈને કતલ કરી નાખી, મારી નાખ્યો ભાઈને, ખાડો કરીને દાટી દીધો હગા ભાઈને. ન તો બેનને વધારે વધારે કઈ વાલું હોય તો ભાઈ હોય, પણ આ જગતના પદાર્થ રૂપિયા કેટલા બધા ભયંકર છે. હગા ભાઈને મારીને કતલ કરી રાતો રાત ખાડો કરીને દાટી દીધો. એનો ધણી બિચારો કોચવાતો હતો, એના ધણીને કે આમ કરું, એનો ધણી કે રહેવા દે, ત્યારે એના ધણીને કે તું આવ નપુંસક જેવો છો, કશી હિંમત નથી બોલતા, પોતે હગા ભાઈને મારી નાખ્યો. અને પછી પાછી રસોઈ દેવા માટે ભુજની અંદર નંદનારાયણ દેવને ત્યાં આવી, પણ થાળ બન્યો સંપદાનો પ્રસિદ્ધ ઇતિહાસ. એ થાળ લઈ અને બ્રહ્મચારી જતા હોય પગ લપશો, થાળ ઢોળાઈ ગયો. બધા વઢવા માંડ્યા, પણ મનમાં થયું ક્યારેક બને ભાઈ, બીજી વાર થાળ બને, બીજી વાર જ્યાં થાળ બને જાતો બીજી ફેરી લપટ્યા, બીજી ફેરી થાળ ઢોળાઈ ગયો. પછી તો બધા ઉતરી જ પડે, બધા સાધુ સંતો હરિભક્ત બધા બ્રહ્મચારી ઉપર તો ઉતરી જ પડ્યા. વર્ષો પહેલા ભુજમાં બ્રહ્મચારી સેવા કરતા ત્યારની વાત છે. ત્રીજી વાર પછી થાળ બનાવ્યો, ત્રીજી વાર લઈને જતા હતા. એ જ વખતે સાંખ્યોગી બહેનોને મહારાજે દર્શન આપીને કીધું, બ્રહ્મચારીનો વાક નથી, તમે જાઓ, બ્રહ્મચારી થાળ લઈને ન જાય, કારણ કે પેલી પાપણી રસોઈ દેવા માટે આવી છે. હગા ભાઈની કતલે આમ બોલાવી, ભાઈને મારી નાખી અને પાપમાંથી છૂટવા માટે રસોઈ દેવા માટે આવી છે, પણ એ પાપણી ગોજારણની રસોઈ મને નહીં ખપે, એના નામની રસોઈ કેન્સલ કરો અને પછી બીજા સીધામાંથી રસોઈ બનાવો તો હું જમીશ, એમ ભગવાને દર્શન આપીને કીધું છે. માટે જોજો ભક્તો, નાશવંત પદાર્થને માટે મન લલચાય ન જાય. મહારાજ કે હાવ સામાન્ય તુચ્છ પદાર્થને માટે જે લલચાઈ જાય છે, એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાળ માણસની પેઠે પાપી જાણે છે. કેમ છે? જો એ પાપે છે તો એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તેની વિશે પ્રીતિ થતી નથી. આપણને શેમાં પ્રીતિ હોવી જોઈએ? ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં. એમાંય થોડોક તમારો ને અમારો રસ્તો જુદો છે. તમારો રસ્તો કેવો છે ખબર? ગ્રસ્ત ભક્તોની મોટપ આ લોકની રીતે ધનથી છે. કેનાથી છે? આ લોકની, હો ધનથી છે. જ્યારે ત્યાગીની આ લોકની મોટપ એ ધનથી નહીં. તમે તમે સમજી શક્યો? કોઈ ગ્રસ્ત ભક્ત હશે અને બે જોતી હોય રોજની, તોય પણ જો કરોડોપતિ ને અબજોપતિ છે ને તો માણસો એના હાથે ખાતમુહૂર્ત કરાવશે. બોલો, કરાવે કે ન કરાવે? અરે ભલામણા ઘણા વર્ષ પહેલા એક ગામમાં મેં ગયા હતા, તે મંદિરનું ખાતમુહૂર્ત થયેલું, એમ થોડા દાડા પછી ગયા એમ પૂછ્યું, ભલામણા ખાતમુહૂર્ત થઈ ગયું કે? હા. એ અમે કીધું કોના હાથે કર્યું? તો પીધેલને હાથે કરેલું. બોલો, એમ કીધું ખબર નથી કે? પણ ખબર હતી, પણ એને પેલા 1,25,000 રૂપિયા આપ્યા કે? હા હા. ત્યાં પછી રખડતું 8 વર્ષે પૂરું થયું. એ તો એમ જ થાય ને, કારણ કે તમારી મોટપ ગ્રહસ્થની આ લોકની મોટપ ધન વતે છે. જ્યારે સાધુ પુરુષની મોટપ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વધે છે. તમે સમજી શકો, ગ્રસ્ત ભક્ત ગમે તેવો સારો ભગત હોય, રોજની બિચારો 200-300 માળા ફેરવતો હોય, એવો ભગત એકાંતિક હોય, પણ આર્થિક જો નબળો હોય તો એને કોઈ બેઠો બોલાવે નહીં, કારણ કે તમારી મોટપ ધનથી. હવે ત્યાગીનું જુઓ, ત્યાગીને કશી ગતાગમ બીજી ન પડતી હોય, જગતનું કાંઈ ભાન ન હોય, પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી જો સભર જીવન હોય તો અબજોપતિ પણ એના પગમાં આળોટતો, અબજોપતિ એના પગમાં આળોટે. અને એને સામે માનો કે ખબર પડે કે સ્વામીના નામના 50 લાખ રૂપિયા ખાતામાં પડ્યા છે, પછી દંડોટ કરવાનું મન થાય કે લાવો સ્વામીના ખાતામાં 50 લાખ પડ્યા, એટલે ખૂબ દંડોટ કરી થાય. બોલો જ ખરા, નથી બોલતા એટલે થતું લાગે તમને, થાય કોઈ દાડો, કારણ કે સાધુની વતે મોટપ જ નથી. એટલે મહારાજ બહુ સરસ વાત કહે છે. મહારાજ કહે કે જે મોટા સાધુ છે તેને કંગાળ માણસની પેઠે પાપી જાણે છે. કેમ? જે જોઈએ પાપી છે તો એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તેની વિશે પ્રીતિ થતી નથી, અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બે બરોબર હોય. જે સાધુ જો એને કચરો અને કંચન બે બરોબર જ હોય, એને કદાચ મહેલ જેવી સ્થિતિમાં રહેવું પડે અથવા ઝૂંપડામાં રહેવું પડે, એક જ સરખું હોય. એને વિરાટ સ્થાનમાં રહેવાનો સમય આવે કે ઝૂંપડામાં રહેવાનો સમય, એક જ સરખું હોય. એના મનમાં કોઈ દી એમ ન મનાય કે ઓહો આવડું મોટું આમ છે, આવડું મોટું આમ છે, માટે આપણી મોટપ છે, એવું ન મનાય. અને મનાય તો લાઈન ચૂકાણી, એ મનાય જાય તો લાઈન ચૂકાણી. એને તો જે સ્થિતિમાં ભગવાન રાખે એ સ્થિતિમાં રહે, અને કોઈ જગ્યાએ બંધનને પામે. વ્યક્તિ હોય વ્યક્તિ નો એમ નહીં હો, ભલામણ એટલી જ ખબર પડે ને હોનું છે ને પિત્તળ છે, ખબર ન પડે એમ નહીં, પણ ખબર પડ્યા પછી યાદ રાખજો, ખબર પડ્યા પછી ન ખેંચે ને એ મહાનતા છે. ખબર ન પડે ને એ મહાનતા જેવડી છે ને, એના કરતા ખબર પડ્યા પછી ન ખેંચાવું એના કરતા શ્રેષ્ઠ મહાનતા છે. જાજી સૂઝબૂઝ ન હોય અને કદાચ વિષયથી થોડો વિરક્ત રહે એના કરતા બધી સૂઝબૂઝ પછી વિરક્ત રહે ને એ શ્રેષ્ઠ છે. શાસ્ત્ર સંમત વાત બતાવશ તમને, યાદ રાખ શાસ્ત્ર સંમત વાત છે. એકલ શ્રીંગી વિરક્ત રહેતા હતા, પણ હુકામ રહેતા હતા, એને સ્ત્રી અને પુરુષ એવું ભાન નહોતું, સમજાય, એટલે વિરક્ત રહ્યા. એને જે દાડે ભાન આવી ગયું કે નારી સુખરૂપ છે, ભાન જે દાડે આવ્યું, પછી તમે વિચારો નારી અને નરનું ભાન નહોતું, એવા એકલ શ્રીંગી આખી જિંદગી નારી નારી રહ્યા, સમજાય. ને આ વાત આપણે સમજાતી નથી. એમ કચરો ને કંચન હરખું હોય તો પછી તો આમ તો દેખાય છે આ પદાર્થ આવું છે ને આ પદાર્થ, બધી ખબર પડે, બધી બધી ખબર પડ્યા પછી લેશ માત્ર મહારાજ કે મન ખેંચાય નહીં, એ બહુ મોટી મહાનતા છે. હું બ્રહ્માનંદ સ્વામીને ખબર નહીં પડતી એમ તેમ માનો છું, બ્રહ્માનંદ સ્વામીને ખબર નહીં પડતી એમ તેમ માનો છું. કેવા હોશિયાર, કેવા હોશિયાર, શતઅવધાની પુરુષ કેટલા હોશિયાર હશે. એક આરે 100 માણસ પ્રશ્ન પૂછે, કેટલા એકારે 100 માણસ પ્રશ્ન પૂછે, એ ક્રમબદ્ધ પ્રશ્નોને યાદ રાખે, પ્રશ્નો પૂછવાના બંધ થાય પછી જવાબ આપવાની શરૂઆત થાય, ક્રમબદ્ધ 100 જણાનો ઉત્તર આપી શકે. અને શતઅવધાની કહેવાય, આવો કરોડોમાં એક જ હોય, એની બીજી ત્રીજી નહીં ખબર પડતી હોય, આ વસ્તુ કેવી છે ને આ વસ્તુ કેવી ખબર નહીં પડતી હોય, પણ બધી ખબર પડ્યા પછી પણ આ સારું છે એ પણ માયાને આધીન છે, આ નબળું છે એ માયાને આધીન છે. આ નબળામાં સાર નથી, એમાં સારામાં સાર નથી, સાર તો એક મારા ભગવાનમાં છે, બાકી કોઈ જગ્યાએ સાર નથી. બસ મહારાજ એની મહાનતા ગાઈ રહ્યા છે, એની મોટી મોટપ છે. પદાર્થ પ્રાપ્ત ન થાય અને પદાર્થથી છેટો રહે એ તો સામાન્યતા છે, પદાર્થ પ્રાપ્ત થયા પછી પણ પદાર્થને ઠેલી નાખે મહારાજ કી એની મહાનતા છે. એટલા માટે મહારાજે પ્રથમના 74માં વચનામૃતમાં એક બહુ સરસ વાત કરી, મહારાજ કે કોને કેટલો વૈરાગ અને કોને કેટલી સમજણ એ ખબર ક્યારે પડે, તો મહારાજ કે પદાર્થની પ્રાપ્તિ થાય ને ત્યારે વૈરાગની ખબર પડે, અને વિપરીત દેશકાળ જ્યારે આવે ને ત્યારે સમજણની ખબર પડે. પદાર્થ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો ક્યાં જાય કહો. સ્વામી વાત દ્રષ્ટાંત હોતે આપ્યું, સ્વામી કે દાંત બધા પડી ગયા હોય ને ચોખ્ઠાની શેવડ વ્યવસ્થા થાય એમ ન હોય ને પછી એમ કે હું શેરડી નથી ખાતો, તું શેની ખા શેરડી, એ કા વૈરાગ છે, શું કહો તમે, એ વૈરાગ નથી, એ તો છીપું જેવા દાંતો. અને એમ મનમાં વિચારે આ થોડી એમ હું ખાવું, એમનામ વૈરાગ. અનભક્તજનો ક્યારેક એવું પણ બની શકે મનથી થોડી સમજતો હોવા છતાં પણ સ્વીકાર હોતે ને કરે, પણ સ્વીકાર્યા પછી પણ એને થોર્ય તુલ્ય સમજે, એથી ને મોટી મહાનતા છે. બહુ મોટી વાત મહારાજ અહીંયા કરી રહ્યા, બહુ મોટી વાત કરી રહ્યા છે મહારાજ. એ કચરો અને કંચન એ બે બરોબર હોય, અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડો એવી તો સમજણ જ હોય નહીં, સમજણ જ ન હોય. માને એવું કોઈ પદાર્થ નથી જેને બાંધી શકે, કોઈ પદાર્થને તે બંધનને કોઈ દી પામી જ ન શકે, સમજણ જ ન હોય. ને સમજણ એટલે આપણે એમ કે ઓળખતો જ ન હોય એમ. પણ એવું એને ક્યારેય પણ હૃદયમાં ઠેરાવ્યું નથી કે આ વસ્તુ સુખરૂપ છે, આ વસ્તુ દુઃખરૂપ છે. એને ચોખ્ખી વિગત છે, જગતના જે કાંઈ પદાર્થ છે બધા દુઃખરૂપ છે, એક પણ પદાર્થ સુખરૂપ નથી. મહારાજ એવી જેની સમજણ હોય, અને એક ભગવાનને વિશે જ પ્રીતિ હોય તે સાચો ત્યાગી, એક ભગવાનમાં જ પ્રેમ હોય એ સાચો ત્યાગી છે. ભગવાનનો ભગતિ આવો હોય ભલા મણા તો પછી સાધો એમાં શું કહેવું, ભગવાન સમજાઈ જાય પછી. ભગવાનનો ભગતિ આવો હોય, મેં તમને કદાચ કીધું હશે, લગભગ 7-8 વર્ષ પહેલા હરિભગતને બહુ મોટી નુકસાની ગઈ, 10-15-20 લાખ કરોડ રૂપિયાની. હો ખૂબ હેતવાળા હરિભગત, પછી અમને ખબર પડે એટલે મેં ત્યાં ગયેલા, એટલે જરાક આપણે ઉપરનો ખરખરો કરવો પડે ને, એટલે જરાક વાતચીત કરી. ભગત આવું થયું, મને કહે સ્વામી મહારાજ બહુ મોટા છે ને, કે બોલો 15-20 કરોડની નુકસાની પછી એના શબ્દો તમને કહો, મહારાજ બહુ મોટા છે ને સ્વામી. હું ઘડીક તો વિચારમાં ઊંડો ઉતરી ગયો, આ નુકસાની ને મારાને મોટા ને બેને સંબંધ ક્યાં કરવો, આમ રેણ કેમ મારવું. મને કે મહારાજ બહુ મોટા છે ને, તે સ્વામી કે દાડાની મારાને પ્રાર્થના કરતો કે દિવસે દિવસે ધંધો ધુસકે ભૂસકે વધતો જતો હતો, અને નાનો ભાઈ છે ને પછી બજારની વસ્તુ ખાવા માંડ્યો, બજારની એટલે બીજું નહીં હો અભક્ષ નહીં પણ નાસ્તા પાણી. એટલે મનમાં એમ થતું હતું મહારાજ નારાજ થશે, આ દુનિયાનું મળ્યું તો હું ન મળ્યું તો હું, રખાય ને કાંઈ કચાશ રહી જશે તો અક્ષરધામમાં કેમ જવાશે, એ ચિંતા થતી. એટલે મહારાજને પ્રાર્થના કરતો, મહારાજ આમાં જરા કોટ આપને તો બધું સેટિંગ થઈ જાય. અને મહારાજ બહુ મોટી મહેરબાની કરી, અને એવી મહેરબાની કરી, ધંધા મોટ આપી કે જેથી કરીને બધું હરખું થઈ ગયું. સ્વામી ભાઈ બરાબર બધું પાળવા માંડ્યું અને સરસ થઈ ગયું, બહુ આનંદ છે. હરિભગતિ હોય ન હોય એમ નહીં, જેને જગત બાંધી ન હગે, જેને જગત બાંધી ન શકે. દેહના વ્યવહાર તો થતો એમ થાય, પરંતુ અંદરથી લેશ માત્ર આશક્તિ ન હોવી જોઈએ. અને શ્રીજી મહારાજનો શબ્દ એવો જ છે, 1:18-38 મહારાજ કે દેહ કે ગમે તેટલો વ્યવહાર કરે પણ મનમાં લેશ માત્રનું બંધન ન હોય તમને કાંઈ ખરખરો નથી, કાંઈ ખરખરો નથી. અને મહારાજ કે લેશ માત્ર બંધાય તો એનો અમને બહુ મોટો ખરખરો થાય છે. એટલે ભગવાનના ભક્તો એવું નક્કી કરીને જાયજો, જગતમાં માલ નથી, નથી ને નથી. પણ યાદ રાખજો, એમ જો મના હે ને તો ક્રિયામાં પણ એ દેખાશે, હાવ ન દેખાય એમ નહીં, નતર તો એમ તો આહો આ ક્યાં જાય. ક્રિયામાં દેખાવ મળશે જ્યારે જગતના પદાર્થમાંથી પ્રીતિ ઉખડવા મળશે. ક્રિયામાં યાદ રાખજો, પદાર્થમાં બંધાશું એ ક્રિયામાં દેખાશે, વિરક્ત બનશું એ પણ દેખાશે, બે દેખાશે. અને પછી આપણે બોલ્યા કે વિરક્ત છું, બોલ્યા પહેલા સમાજ હા પાડવા મળશે કે વિરક્ત છે. અને બંધાશું કદાચ નહીં બોલીએ તો સમાજ અનુમાન કરી લેશે કે આ બંધાયેલો છે. માટે ભગવાનના ભક્તો કોઈ પદાર્થમાં બંધાવું. ઇતિ વચનામૃતમ 36મું થયું. આજ તો સંકલ્પ કરીને આવ્યો તો બે વચનામૃત પૂરા કરવા જ છે એમ. પણ હવે શું કરીએ, આપણો ટાઈમ શું છે, 6:30 છે ને, ટાઈમ થઈ ગયો, ટાઈમ થઈ ગયો, ટાઈમ થઈ ગયો, ટાઈમ થઈ ગયો. હાડા છ વાગ્યા ને, નહીં ટાઈમ થઈ ગયો. આટલી જો હા પડી જાય ને તો કામ થઈ જાય, ટાઈમ થઈ ગયો બેડો પાર. ટાઈમ નથી થયો એમ મનાય છે ને, એટલે જ ઉપાધિ છે. ટાઈમ થઈ ગયો એમ થઈ જાય, તે દાડે કોની તાકાત છે ને બાંધી હગે. પ્રસિદ્ધ પ્રસંગ છે ને, ઋષિકેશની અંદર સામે કાંઠે ભિખારી દાસનો આશ્રમ છે. કલેક્ટર હતા પોતે, વર્ષો પહેલાની વાત છે, પોતે ફરવા માટે ગયેલા, યાત્રા નિમિત્તે ફરવા માટે. તે દાડે બ્રિજ નહોતો એટલે જહાજમાં બેસીને હામે પાર જવાનું હતું, એટલે જહાજમાં બેસીને હામે પાર ગયા. પણ હામે પાર ગયા અને કુદરતી દ્રશ્ય જોયું, મન ખેંચાવા માંડ્યું. ઓહો, પ્રભુની શું કુદરતી સૌંદર્ય છે! એમાં સુખ મળ્યો, આવવા સુખ આવવા માંડ્યું. આ બાજુ જોતા જોતા મગ્ન બની ગયા, કલાકો વીતીવા માંડી અને સાંજનો સમય ઢળવા માંડ્યો. એટલે પછી વાહનો એક પછી એક એક પછી એક પછી એક બધા ઉપડવા માંડ્યા, એક જ જહાજ બચ્યું. પછી પેલા ખલાસીના મનમાં એમ થયું કોઈ રહી નથી ગયું ને, લાયું જરા તપાસ કરું. કાંઠા પર આવીને જોયું તો દૂર દૂર આ કલેક્ટર સાહેબ બધી વસ્તુ નિહાળતા હતા. એ વખતે પેલા જહાજવાળાએ બૂમ મારી, એય સાહેબ જલ્દી હાલો, જલ્દી આવો, છેલ્લો ફેરો છે, હવે જહાજ ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે. આને તો જવાબ જ ન આપ્યો. બીજી વાર બૂમ મારી તોય ન, ત્રીજી વાર બૂમ મારી તોય ન આપ્યો. પછી તો એલો પાહી આવ્યો, મનમાં બે રહ્યા છે કદાચ. પાહીને કાંડું પકડીને કીધું, સાહેબ જલ્દી હાલો, આ છેલ્લો ફેરો છે, ટાઈમ થઈ ગયો છે. અને ત્યારે કલેક્ટર સાહેબના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મને સમજાઈ ગયું છે, આ છેલ્લો ફેરો છે, ટાઈમ થઈ ગયો છે, માટે હવે મારે ધક્કો ખાવો નથી, તમે તમારું જહાજ હકાલી જાઓ. જહાજ ત્યાંથી હાલી ગયું અને પોતે હિમાલયના પહાડમાં આગળ વધી ગયા. વર્ષો સુધી સાધના કરી પરમાત્માને રાજી કર્યા, સંન્યાસ સ્વીકારી લીધો, ભિખારી દાસ નામ રાખ્યું અને ખૂબ ભગવદી પુરુષ થઈ ગયા. માટે આપણો ટાયમ ધોળાવાળા તો કદાચ માનશે, હું તો કહું કાળાવાળા માનજો, મહેરબાની કરીને. ટાયમ થઈ ગયો છે અને હા જો પડી જશે ને તો ભજનની સ્પીડ વધી જશે, ભજનની સ્પીડ વધી જશે. કારણ કે ટાઈમ પૂરો થાય ત્યારે કામે પૂરું કરી નાખવું પડે ને, ટાઈમ પૂરો થાય ત્યારે કામ પૂરું કરવું પડે. અને જો ખબર પડી જાય ટાઈમ થઈ ગયો છે તો પછી તરત આપણે અંતરદ્રષ્ટિ કરશું, કામ અધૂરું નથી ને, અને અધૂરું દેખાશે તો આપણે સ્પીડ પકડી લેશું. માટે ભગવાનના ભક્તો, ટાઈમ થઈ ગયો છે. ઇતિ વચનામૃતમ 36મું પ્રથમ થયું. સહજાનંદ સ્વામી મહારાજ.